ગણતરીની ક્ષણોમાં આપણી વચ્ચે એક એવું અજબ ગજબનું દ્રશ્ય સર્જાશે કે આપણા સૌના રોમ ખડા થાય, દિલની ધડકણ થોડી વાર થોભી જાય અને અંતરાત્મામાં જાણે આપણે બધા જ અક્ષરધામમાં આવીને બેઠા હોઈએ એવી ફિલિંગ ઊભી થાય. તો હવે હું વાલાવાલા મહારાજને અહીંયા આપણી સૌની વચ્ચે પધરાવવા માટે વાલા ગુરુજીને પ્રાર્થના કરીશ કે હે વાલા ગુરુજી, એકવાર હવે તીવ્રતમ અમારા વતી મહારાજને પ્રાર્થના કરો અને મહારાજ અહીંયા પધારે, મુક્તો બધા આવે અને અમને સૌને આનંદ આનંદ કરાવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો હરિ કૃષ્ણ મહારાજની. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ. વાહ મહારાજ વાહ.
ને રાતડી કેવી છે મારે વાલા, ઘણી ઘણી વાતડી વાતલડી જોવું વાલા, દિવસ ને રાતડી કેવી છે મારે વાલા, ઘણી ઘણી વાતડી. પધારો પધારો પ્યારા મારા રાજ, મારે ઘેરે આવો ને શ્રીજી મહારાજ, મારે ઘેરે
તમે કોઈ મોડા પડતા નહીં હો, મહારાજ આવે ત્યારે ટાઈમે આ બધું ફુગાડજો. અરે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ.
ચુંબન કરીશ વાલા ભેટીને ભાવથી, ચુંબન કરીશ વાલા ભેટીને ભાવથી, સાજન છો શ્રીજી મારા મોંઘે રામાવજી, સાજન છો શ્રીજી મારા મોંઘે રામાવજી. હો છોડીશ બધી લોકલાજ, મારે ઘેરે આવો ને શ્રીજી મહારાજ, મારે ઘેરે આવો ને શ્રીજી મહારાજ.
એ મારા વાલાના વધામણાની તૈયારી છે, આ હમૈયા થાય છે.
ક્યાંથી મરો રે તમે પ્રીતમજી પાતરા, ક્યાંથી મરો રે તમે પ્રીતમજી પાતરા, આવો આવો ને આજ આવો ઉતાવળા, આવો આવો ને આજ આવો ઉતાવળા. હો જીવું છું નાથ તારે કાજ, મારે ઘેરે આવો ને શ્રીજી મહારાજ, મારે ઘેરે આવો ને શ્રીજી મહારાજ.
મંદિરિયામાં
આવ્યા
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે,
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે, મારા મંદિરિયામાં આજ હરિયાળા રે.
પધારો વાલા મહારાજ, પધારો, વેલકમ.
મારા મંદિરિયામાં, હો મારા મંદિરિયામાં આજ હરિયાળા રે,
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે, ભલો આવ્યા રે.
ભલે પધાર્યા,
પધારો વાલા મહારાજ, પધારો.
મંદિરિયામાં, હો મારા મંદિરિયામાં, ભલે મારા મંદિરિયામાં આજ હરિયાળા રે,
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે.
ફાવ્યા ફાવ્યા રે, ફાવ્યા રે, અમે ફાવ્યા રે, મારા મંદિરિયામાં, ભલે મારા
મંદિરિયામાં આજ હરિયાળા
રે,
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે, મારા મંદિરિયામાં આજ હરિયાળા રે.
સ્વામિનારાયણ ભગવાન ને
બેટી ચુમી ગાલ માં ને લીધી બાત વાલ માં,
લીધી બાત વાલ માં, લીધી બાત વાલ માં,
પડ્યા મોહ જાળ માં ને નાચ્યા કૂદ્યા તાલ માં,
નાચ્યા કૂદ્યા તાલ માં, નાચ્યા કૂદ્યા તાલ માં,
મોંઘો મૂલો હીરો જાણી હો, મોંઘો મૂલો હીરો જાણી,
મોંઘો મૂલો હીરો જાણી,
જીવ માં જડાવ્યા રે, મારા મંદિરિયામાં, ઓહો મારા મંદિરિયામાં આજ હરિયાળા રે,
મારા મંદિરિયામાં આજ હરિયાળા રે, વાલો આવ્યા રે,
જીવ માં જડાવ્યા રે.
ગુરુજી પૂજન કરી સ્વાગત કરી રહ્યા છે. નેચરલ વનરાઈ ની વચ્ચે ઝૂલી રહેલા વાલમજી ને ગુરુજી ઝુલાવી આપણને સૌને આનંદ પૂરો પાડ્યો. પશ્ચાત ભૂમાં વિવિધ સ્વરૂપે રહેલા વાલા વાલા મહારાજ છે. દરેક જગ્યાએ સંતો પૂજન કરવા માટે તત્પર છે. બધા સંતો વાલમજી નું પૂજન કરે. ગુરુજીને વિનંતી કરીશ, દીવડાઓ પ્રગટાવી આપણને સૌને 27મી શિબિરનો પ્રારંભનો મહા આનંદ કરાવશે. આજના શુભારંભ ને એક વાર જોરદાર તાલિયા હો જાય. આપણે બધા દર વર્ષે શિબિર કરવા આવીએ છીએ, પરંતુ પહેલા જ કોળીએ
આપણને ખરેખર અમૃતનો આસ્વાદ આવે ને એવો શિબિરનો શુભારંભ કરાવવાનું ગુરુજી હર હંમેશ ધ્યાન આપે છે. આવું સ્ટેજ, આવા દિવ્ય ભવ્ય દર્શન અને આવો શિબિરનો શુભારંભ, માની લો 8 દિવસ અક્ષરધામના કન્ફર્મ છે. કેટલા દિવ્ય ભવ્ય સ્વરૂપે વાલમજી બિરાજ્યા છે ગુરુજી. વાલાવાલા મહારાજને લઈ અને અચાનક આવ્યા મહારાજ પધાર્યા એ પહેલા વાલાવાલા સંતો અને હરિભક્તો સ્વાગત સામૈયામાં આવ્યા. આપણે તો ઘડીવાર ચક્કર બમ થઈ ગયા કે ઓમથી આવજે, ઓમથી આવજે, ચૈથી આવજે, અને પ્રભુ પધાર્યા હો. બસ એવી જ રીતે જો આપણે ભક્તિ કરતા રહેશું, ધ્યાન ધરતા રહેશું, વાલાવાલા મહારાજ અને ગુરુજીના વચનો માનતા રહેશું, તો એક દિવસ અચાનક અંતરાત્મામાં પણ આવવાના જ છે. બહુ સરસ. વાલા ગુરુજી ફરી એકવાર વાલમજીને હિંડોળે ઝુલાવી રહ્યા છે. અદ્ભુત, જાણે કે કોઈ વડતાલ જેવા ધામની વનરાયમાં મારા પ્રભુજી ઝૂલતા હોય એવું આ અદ્ભુત સોહામણું દ્રશ્ય છે. હવે વાલા ગુરુજી વ્યાસાસને આરૂઢ થશે. હું મુનિ બાપાને પ્રાર્થના કરીશ કે મુનિ બાપા આવશે વાલા મહારાજને અને પૂજ્યપાદ ગુરુજીને પૂજવા માટે. બોલો હરિ કૃષ્ણ
મહારાજની જય.
પૂજન કરવા માટે આપ સૌ શિબિરાર્થી ભક્તો વતી સુરેશભાઈ ભટ્ટ વડોદરા વાળા અને બિપિનભાઈ શિકાગો અમેરિકા વાળા બંને ભક્તો સ્ટેજ ઉપર આવશે. વાલા મહારાજ અને ગુરુજીનું પૂજન કરશે. અત્યારે પૂજન થયા બાદ શિબિરના નિયમ મુજબ આરતી થશે. હવે દરેક સંતો અને શિબિરાર્થી ભક્તો પોતપોતાની જગ્યાએ ઊભા થશે. આપણે બધા જ અત્યારે આરતીનો લાભ લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.
સહજાનંદ સ્વામી મહારાજની જય.
આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તત એવ સુખોદય તદ્ભિન્ના વિષયા સર્વે દુઃખદા માયિક ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતન પુરત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 27મી વિક્રમ સંવત 2074 આસોવદ તેરસ યાને કે ધનતેરસથી સંવત 2075 કાર્તિક સુદ પાંચમ યાને કે લાભ પાંચમ સુધી અષ્ટ દિનાત્મક આ શિબિર છે. 5 નવેમ્બર 2018 થી 12 નવેમ્બર 2018 સોમવાર ટુ સોમવાર પ્રાણ વિહારા શ્રી હરિજી મહારાજની કૃપાથી આપણે વર્ષો વર્ષ આ ઉતાવળી નદીને કિનારે દિવાળીની રજાઓના દિવસોમાં મહારાજને યાદ કરીએ છીએ. ભગવાને આપણને એવી આજ્ઞા કરી છે કે સત્સંગમાં કેટલા વધ્યા અને ઘટ્યા એનો વર્ષો વર્ષ વિચાર કરવો, હિસાબ રાખી સરવાળો કરવો. આપણે બધાએ દર વર્ષે અહીંયા ભેગા થઈ જગત સંબંધી વાસના કેટલી ઘટી, ભગવાનમાં કેટલો પ્રેમ વધ્યો એનો હિસાબ કરીએ છીએ. દિવસે દિવસે ભગવાનમાં હેત વધતું જાય છે, જગતનો અભાવ થતો જાય છે, દોષો બધા ઓછા થતા જાય છે, આપણી શુદ્ધિ થતી જાય છે. જેને જેટલી શ્રદ્ધા વધારે, ઉતાવળ વધારે, એટલું એને વધારે સ્પીડથી આગળ વધાય છે. વાલા ભક્તો, પ્રાણ પ્યારા શ્રી હરિજી મહારાજ આપણી શિબિરમાં આવીને સાક્ષાત બિરાજમાન છે એમ આપણે ભાવના કરવી. આ બધા સંતો અને ભક્તોમાં સાક્ષાત અક્ષરધામના બધા મુક્તો આવીને બેઠા છે એવી ભાવના કરવી. આ કુંડળધામ નથી, અક્ષરધામ છે એવી ભાવના કરવી. અને આપણે પણ મનુષ્ય દેહ ધારી નહીં, પરંતુ દિવ્ય દેહ ધારી બ્રહ્મરૂપ ભગવાનના મુક્તો છીએ, ભગવાનમાં જોડાઈ રહ્યા છીએ. આવી ભાવના કરીને 8 દિવસ સુધી આ શિબિરનો લાભ લેવાનો છે. આ વખતની શિબિરમાં થોડી એ વિશેષતા છે કે આખી શિબિર ધ્યાનાત્મક છે. સવારના વારે ધ્યાન ને બપોર પછી એ ધ્યાન. ભગવાનમાં હેત હશે, ભગવાનમાં જોડાવાની ખૂબ જ અંદરથી ભૂખ હશે, એને આ શિબિર બહુ સુખદાયક થશે. આટલા વર્ષોથી શાસ્ત્ર વાંચતા, કથા કરતા કરતા મોટા મોટા સંતો પાસે બેસી, ભક્તો પાસે બેસી સમાગમ કરતા 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 એક વાત સુનિશ્ચિત થઈ ચૂકી છે કે ભગવાનના સ્વરૂપમાં આપણે આપણા મનની વૃત્તિ રાખવી. ભગવાન સંભારવા, ભગવાનનું સ્મરણ કરવું કહો કે ભજન કરવું કહો, આ બે વાત એક જ છે. ભગવાન સંભારવા કહો, ભગવાનમાં વૃત્તિ રાખવી કહો કે ધ્યાન ધરવું કહો, આ બધી વાત એક જ છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. આ ભગવાન વ્યાસજીનો લખેલો શ્લોક છે. ભગવાન વ્યાસ એવું બોલ્યા કે મેં બહુ શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા, વેદના વિભાગ કર્યા, પછી 18 પુરાણ લખ્યા, એ તો પરમાત્માનો અવતાર હતા. પણ આ બધા વેદો, શાસ્ત્રો, મહાભારત જેવા મોટા ગ્રંથ કે જેમાં ગીતાનો સમાવેશ છે, એ બધાનો ટૂંકો સાર એમણે ધ્યેયો નારાયણ સદા આવું કહ્યું. બધાને સમજાય એવું છે, હાવ સીધું ધ્યેયો નારાયણ સદા. તાત્પર્ય તો એમનો એવો છે, ધ્યેયો નારાયણ એક. ધ્યાન કરવા યોગ્ય તો એક પરમાત્મા જ છે, આમ એનું કહેવું છે. એટલે કે દેવ દેવીઓ ઈશ્વરો વગેરે વગેરે જે કોઈ છે એ કોઈ ધ્યાન ધરવાને યોગ્ય નથી. મોટા મોટા બ્રહ્મવેતા સાધુ પણ ધ્યાન કરવાને લાયક નથી. ધ્યેય તો ધ્યાન કરવા યોગ્ય, તો ઉપાસના કરવા યોગ્ય, તો પ્રાપ્ય કહેવાય જેને, પામવા યોગ્ય તો સર્વના કારણ એક નારાયણ છે. ધ્યાન કરવા યોગ્ય એક નારાયણ જ છે એનો અર્થ એ પણ સાફ થઈ ગયો કે જેમ બીજા દેવ દેવીઓનું ધ્યાન ન થાય એ જ રીતે માયિક પંચ વિષયનું, ધનનું, વિષય વગેરે જે કાંઈ દુનિયામાં માયિક બાબતો છે એ કોઈનું ધ્યાન ન થાય, સ્મરણ ન થાય, એમાં વૃત્તિ ન રખાય, એની ઉપાસના ના કરાય. આપણે બધા જીવો થોડીક વાત સમજીએ અને થોડીક પછી ના સમજીએ. એક ભગવાન સિવાય કોઈનું ધ્યાન થાય નહીં તો ધનનું, સ્ત્રીનું, પુરુષનું, છોકરાનું, ઘરનું, ધંધાનું, માયાનું ધ્યાન થાય ખરું? એ પાછી ખબર ન રહે એવું લાગે, એનું તો થાય, એ તો આપણો ધર્મ છે સંસારીનો. એવું લાગે છે લોકોને, એકવાર એક મોટા માણસ સાથે હું એક મોટા માણસને ત્યાં ગયો હતો, નામ કોઈને નથી દેતો, અમે જઈને બેઠા એટલે એમણે મારી સાથે આવેલા પેલા મોટા માણસ સામે જોયું અને એને કંઈક લાગ્યું એવું કે આ મોટો માણસ છે, સુખી માણસ છે અને આ તો બહુ જ્ઞાન સ્વામીને માનવા માંડ્યો. સ્વામીનો હાવ થઈ જશે તો પાછો આપણો જાશે, એટલે એણે મારા સાંભળતા જ એવું કહ્યું કે બહુ સાધુમાં યતના કરાય, કે બહુ સાધુમાં યતના કરશો, કે ભગવાનમાં યત કરાય, એવું કહ્યું એણે. આમ તો ભગવાનમાં યત કરવાની બાબતમાં તો જાણે હાવ વાત સાચી, મેં તો ના પડાય જ નહીં, પણ સાધુમાં યત ના કરાય એવું તો કોઈ શાસ્ત્ર કહેતું નથી, એ શાસ્ત્રથી બારી વાત હતી. પણ એ ભગવાનમાં હેત કરાય એમ, સાધુમાં ના કરાય એમ પોતે કહેતા હતા. એના અંતરમાં તો રાગ દ્વેષ સિવાય કાંઈ હતું નહીં, મૂળ તો ઈર્ષ્યા હતી. પણ પહેલા વ્યક્તિએ એમના સાંભળતા જ એવું કહ્યું કે અમારે તો સ્ત્રી ધન ને છોકરામાં હેતનો પાર નથી, તો સાધુમાં હેત થાય તો અમારે એટલું તો સારું, ઓલા કરતા તો સારું. પછી ધીમે રહીને ભગવાનમાં થાહે એવું એણે કહ્યું, એને સાંભળતા જ કહ્યું. ત્યારે પેલા મોટા ધાર્મિક આગેવાને એવું કહ્યું, નહીં કે એ તો આપણો ગ્રસ્તનો ધર્મ છે, સ્ત્રી છોકરા સૈયા સાથે હેત રાખવાનું, એ આપણે ગ્રસ્ત છીએ, આપણે થોડા ત્યાગી છીએ, બીજા છોકરા ધન ધંધો તો હોય જ ને, આપણે સાધુમાં હેત નહીં કરવાનું, એમ એને કીધું. મારો કહેવાનો અર્થ એવો છે કે આવું બધું લોકોને સમજાતું હોય છે કે દેવ દેવીઓ ઈશ્વરો બ્રહ્મવેતાનું ધ્યાન ના થાય એમ, સ્ત્રી છોકરા ધનનું તો ધ્યાન થાય, આપણે ગ્રસ્ત છીએ એવું માને બધા. પણ એટલો વિચાર એને આવતો નથી કે સ્ત્રી ધન છોકરા બૈરામાં હેત થાય કે એ સાંભળે એના કરતા સાધુ સાંભળે એવું ખોટા, એ તો સારું ના કહેવાય. વાલા ભક્તો, હું અહીંયા એ કહેવા માગી રહ્યો છું કે શાસ્ત્ર માત્રનો સાર ટૂંકો, ધ્યેયો નારાયણ સદા. હંમેશાને માટે નારાયણ જ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે. અર્થાત ભગવાનનું જ ધ્યાન, સ્મરણ, ભજન, કીર્તન ચોવીસે કલાક કરવું જોઈએ. ભગવાન જ આપણને અખંડ સાંભળવા જોઈએ. પહેલું વચનામૃત આપણે જોઈન્ટ કરીએ એટલે વાત બધી ફિટ પડી જાય કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. હવે તમે વિચારો કે ભગવાનના સ્વરૂપમાં આપણે મનની અખંડ વૃત્તિ રાખીએ પછી બીજું કાંઈ સાંભળે ખરું, અથવા બીજું સાંભળે તો અખંડ વૃત્તિ રે ખરી, વૃત્તિ તૂટી ના જાય. બીજું યાદ આવે એટલે ભગવાન બોલાઈ જાય, ભગવાન બોલાઈ જાય એટલે વૃત્તિમાં ખંડ થઈ ગયો, ખંડ અખંડ ના રહ્યું ને. જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની વાત આવે ત્યારે ધન, સ્ત્રી, છોકરા, સંસાર, વ્યવહાર વગેરેનો એમાં નિષેધ છે કે એ બધું ભગવાનને સંભાળતા સંભાળતા આપણે ભૂલવાનું છે. આપણું શરીર પણ ભગવાનને સંભાળતા સંભાળતા આપણે ભૂલવાનું છે. તો વાલા ભક્તો, આ વખતની જે આ શિબિર છે, 27મી સ્વામિનારાયણ સત્સંગ શિબિર, એમાં આખી શિબિરમાં જેને ભગવાનનું ધ્યાન ધરવું હોય, ભગવાન સંભાળવા હોય, એને માટે અતિ અનુકૂળ છે, પ્રેરક છે, પોષક છે, ખૂબ મજા આવે એવું છે. શ્રીહરિની સ્વાભાવિક લીલા ચેષ્ટા મહાત્મ્ય નામના શીર્ષક તળે આપણે આખી શિબિરમાં સવારના વારે અને બપોર પછી પણ કથા કરવાની છે. એકદમ નવીન કથા છે પણ થોડી શ્રીહરિના ધ્યાનપરાયણ કથા હોવાથી જેને ભગવાનની મૂર્તિમાં હેત હોય, ભગવાનમાં જોડાવવું હોય, ભગવાન પામવું હોય એને તો બહુ રસ આવે. કેમ જે ગમતી વાત થઈ ભાવતું તું વૈદ્ય કહ્યું, પણ જે લોકોને ભગવાનનું તાન નથી, મૂર્તિનું તાન નથી, મૂર્તિ સિદ્ધ કરીને ભગવાનને પામી જવું છે એવી કોઈ જેના દિલમાં ત્વરા ઉતાવળ કાંઈ છે નહીં તો પછી એને બહુ નો મજા આવે, ઠાકશે, એકાદ બે દીમાં ઠાકી જાય. બે દી તો વાંધો ન આવે પણ વાલા ભક્તો, જો લાંબુ હાલે તો કંટાળી જાય માણસ. સ્વાભાવિક ચેષ્ટા ઉપર અમે અને સંતોએ થોડું ખૂબ વિચારી સંશોધન કરી અને ભેળું કર્યું છે એ અમારે તમને પીરસવાનું છે. તમે બધા તૈયાર થઈ જાઓ, જે જેટલો ભૂખ્યો હશે એટલું એને વધારે ભાવશે, ધરાઈ ગયેલા હોય એને ન ભાવે, ગમે એવું સારું ભોજન હોય તોય ન ભાવે. આપણે બધા ઘરો ઘર આખા સંપ્રદાયમાં મંદિરે મંદિરે પ્રથમ શ્રી હરિને રે એ 10 પદ ગાઈએ છીએ, શું કામ? એ કેવી રીતે રોજે સંપ્રદાયમાં આ ચેષ્ટા ગાવાનો રિવાજ આવ્યો, કોણે આ રિવાજ પાડ્યો, ક્યાંથી ચેષ્ટા બોલવાનો આરંભ થયો, એ બધી કથા આ શિબિરમાં આપણે કરવાની છે. તો બધા ધ્યાનથી સાંભળો, એનું ફળ શું થાય એ પણ એમાં આવશે, ફાયદો શું થાય. તો વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમની બપોરે ધામમાં ગયા. પરમ કૃપાળુ પરમાત્મા વાલા વાલા મહારાજ આ લોકનો ત્યાગ કરી પોતાના ધામમાં ગયા. ત્યાર પછી શ્રીજી મહારાજે જેને ખૂબ લાડ લડાવેલા, બહુ પ્રેમથી પીરસેલું, રંગે રમાડેલા, રાસ રમાડેલા, બાથમાં લઈને ભેટેલા એ બધા ભક્તો સંતો મહારાજના વિયોગથી દુઃખી દુઃખી હતા. શ્રી હરિજીનો વિયોગ એમને ખૂબ સતાવતો હતો. પરમાત્મા વિના એને આ લોકમાં રહેવું ગમતું નહીં, અને મહારાજની ચોખ્ખી મનાઈ હતી કે અમારી પાછળ કોઈ આત્મઘાત કરવો નહીં. એટલે આખો સત્સંગ સૂનો સૂનો હતો, નિરુત્સાહ હતો. ભગવાને મરવાની ના પાડી હતી, મરાય નહીં. અન્નજળ છોડવાની ના પાડી હતી, એટલે અન્નજળ ત્યજાય નહીં. પગ પકડાવીને પ્રતિજ્ઞા લેવડાવી હતી, એટલે એ બધાને આ લોકમાં પરાણે પરાણે રહેવું પડ્યું હતું. એટલે આખો પ્રેમી વર્ગ એકદમ સુનમુનને દુઃખી હતો. દિવસ પછી દિવસ જાય છે, જ્યારે સંતો સંતો હરિભક્તો બધા ભેગા થાય, મહારાજ બધાને સાંભળે અને આંખમાંથી આહુડા ચાલુ થઈ જાય, અને બધા એક જ વાત કરતા હતા કે હવે આ ગંધારા લોકમાંથી મહારાજ આપણને ક્યારે ધામમાં લઈ જશે, મહારાજ આપણને મેલીને જતા રહ્યા. આવી તો આપણે ક્યારેય સપને ઈચ્છા નહોતી રાખી, આપણને આવો ક્યારેય ખ્યાલ સુદ્ધા પણ નહોતો કે મહારાજ અચાનક આવો ખેલ ખેલીને આપણી પાસેથી જતા રહેશે. બધા સંતો હરિભક્તો ભાઈઓ બહેનો બધા બહુ દુઃખી હતા. એમાં સમયા ઉત્સવ થાય ત્યારે બધા સંતો બે દેશના ભેગા થાય, પણ કોઈના મોઢા માથે નૂર નહીં. સમયો હાવ સાયલન્ટ ચાલે, હાવ સુનમુન હાલે. કારણ કે શ્રીજી મહારાજ હતા, અને જે સમયા થયા હતા, જે ઉત્સવો થયા હતા, એવા ઉત્સવ તો હવે ક્યાંથી થાય. હા, આચાર્ય હતા, પણ બધાયના આત્મા પ્રગટ પુરુષોત્તમ નારાયણના રંગે રંગાયેલા, એટલે આચાર્યમાં કોઈનું મન માને નહીં. બધા સંતો રડે, હરિભક્તો રડે, બધી બહેનો રડે, આચાર્યોએ રડે. જ્યાં જ્યાં સમયો થાય, જ્યાં ભેગા થાય, ત્યાં બધા બહુ વિયોગથી પીડાતા હતા. જેવી વાત કાંઈક શરૂ થાય મહારાજની, અને બધાના હૃદય ભરાઈ જતા, બધા એ વાલમજીના વિયોગમાં ડૂબી જતા. ગોપાળાનંદ સ્વામીને તો ભગવાન ક્યારેય પરોક્ષ થયા નહોતા, એ તો અખંડ મહારાજને ભાળતા હતા. એવા સ્થિતિવાળા છે, કોઈ સંતો હતા ભક્તો હતા, એમને તો મહારાજ ધામમાં ગયા હોય એવું કાંઈ લાગતું નહોતું. એમને તો મહારાજ અખંડ દેખાતા હતા, સાથે સાથે હોય એવું લાગતું. પણ બીજા બધા જે પ્રેમી ભક્તો હતા, એમની સ્થિતિ અતિશય માઠી થઈ ગઈ હતી. આવો બધો વિયોગવાળું વાતાવરણ ગોપાળાનંદ સ્વામીએ જોયું. સમયા ઉત્સવ બધા હાવ સુનમુન નિરુત્સાહ જોયા, ત્યારે સ્વામીને વિચાર આવ્યો કે આવું તો કેમ ચાલે. મહારાજ ગયા છે તો ગયા છે, હવે તો એ પાછા આવે એમ નથી. અને આમ નામ બધા સમયા ઉત્સવ હાવ શોક સભા જેવા નિરુત્સાહપણે ઉજવાતા રહે એ સારું ન કહેવાય. સ્વામીના મનમાં એમ થયું કે કાંઈક ઉપાય કરું જેથી કરીને આ વિયોગનું દુઃખ ઓછું થાય. સ્વામીએ વિચાર કર્યો કે વિયોગનું દુઃખ ઓછું તો જ થાય જો સમજણ આવે. સમજણ વિના શાંતિ નહીં, સમજણ વિના સુખ નહીં. બધા ભક્તો પ્રેમી ખૂબ છે, મહારાજને મળેલા છે, પરંતુ થોડીક સમજણ જો હોય તો ધીરજ રહે, આનંદ રહે, સુખ રહે, શાંતિ રહે, ઉત્સાહ રહે. સમજણ આવે એવું કાંઈક કરું એવું ગોપાલ સ્વામીએ વિચાર્યું. વિચારતા સ્વામીને એમ થયું, સમજણ તો જ આવે જો કથા વાર્તાની પ્રથા પડે. કથા વાર્તા ક્યાંય એ વખતે થતી નહીં, જ્યારે મહારાજ હતા ત્યારે તો મહારાજ જ્યાં બેસે ત્યાં બધા આવીને બેસી જતા અને તરત સભા થઈ જતી. મહારાજ વાતો કરતા, કોઈ પાસે વાતો કરાવતા, મહારાજ કથા કરાવતા, પોતે હરે હરે કરીને સાંભળતા. મહારાજની હયાતી કાળમાં તો બહુ મહારાજે પુસ્તકો વંચાવ્યા, કથાઓ કરી, પ્રવચનો કર્યા, ખૂબ વાતો કરી. પરંતુ પરમાત્મા ગયા પછી કોઈને કથા વાર્તા કરવામાં ઉત્સાહ નથી. કોઈ મહારાજની વાત કરવા જાય ત્યાં રડી પડતા, એટલે વાતે કાંઈ થતી નહોતી. ગોપાલ સ્વામી વિચાર કર્યો કે કથા હાવ બંધ, હવે કથામાંથી જ જ્ઞાનનું પોષણ થાય, સમજણ આવે, અને કથા જો નહીં થાય તો કોઈમાં કોઈ પ્રકારની શાંતિ થવાની નથી. અને આમાંય કથા કરે એટલે ભગવાનના ચરિત્ર આવે, અને ભગવાનના ચરિત્ર જ શાંતિ આપે, બાકી શાંતિ કોઈ વાતે થાય એમ નથી. આવો વિચાર કરીને ગોપાલ સ્વામીએ નક્કી કર્યું કે કથા ચાલુ કરવી છે. એક બે વડીલોને કહ્યું, પણ વડીલો કે હવે કોણ કથા સાંભળવા આવવાનું છે, કાંઈ સ્વામીને કોઈ ટેકો ન મળ્યો. પછી ગોપાલ સ્વામી એના સાધુ પુરુષાનંદને કીધું કે બીજાને કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, હાલ હાલ પુરુષાનંદ તું વટનાવત વાંચ, આપણે આસન હું સાંભળું. એટલે પુરુષાનંદ સ્વામી વટનાવત વાંચે ને ગોપાલ સ્વામી વડતાલમાં પોતાને હાસ્યને સાંભળે, આવી રીતે શરૂ કર્યું. વચનાવત પૂરું થાય એટલે ગોપાલ સ્વામી વચનામૃતના રહસ્યની સુંદર મજાની વાતો કરે, અને આ જ્યારે સંતોને જાણ થઈ ત્યારે સાધુ બધા આવીને બેહવા માંડ્યા. એમ સભા વધી, અને પછી તો મોટા મોટા સંતો કે જેમને એવું લાગતું હતું કે આ હું કથા વાર્તાને બધું કરીને કામ છે, એને પણ ધીમે ધીમે વાત સાચી લાગી. એટલે દત્તાત્રેયનો અવતાર જેને સંતો માને છે એવા સદગુરુ શામળિયા, ચૈતન્યાનંદ સ્વામી, વ્યાસા અવતાર સમા સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે સંતોએ ગોપાલ સ્વામીએ કથા વાર્તા કરવાનો જે આરંભ કર્યો એમાં સાથ સહકાર આપ્યો. રોજે પાંચ આરતી જેમ થાય છે, પાંચ માનસી જેમ કરીએ છીએ, એમ પાંચ કથા કરવાનો રિવાજ ગોપાલ સ્વામીએ થાપ્યો. પછી હરિભગતને સાધુ સંતોને કથા કીર્તન ચરિત્રોમાં સુખ આવવા માંડ્યું. વિક્રમ સંવત 1889ના કાર્તિક સમયથી ગોપાલ સ્વામી સંપ્રદાયમાં નિત્ય પાંચ વાર કથા કરાવવાનું શરૂ કર્યું. પાંચ માનસી કરાવવાનું પણ દઢ કરાયું, એનું બંધારણ બાંધ્યું. એનાથી સત્સંગમાં સૌને ખૂબ સુખ આવ્યું. વળી સ્વામીના હૃદયમાં એમ થયું કે ભગવાનના લીલા ચરિત્રો અને સ્વાભાવિક ચેષ્ટાથી જીવને જેવી શાંતિ મળે છે એવી શાંતિ બીજા કોઈ સાધનથી મળતી નથી. લીલા ચરિત્રો, શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાઓ, એનું જો કંઈક બંધારણ બંધાવવામાં આવે, કંઈક ચીલો પાડવામાં આવે તો સત્સંગમાં બહુ શાંતિ થાય. વળી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 35માં કહ્યું છે કે આ સર્વે તમે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય, ને અમે કીર્તન ગૌરાવ્યા હોય, ને અમે વાર્તા કરી હોય, ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. ખ્યાલ આવ્યો? અમારા લીલા ચરિત્ર એને કહેવા, એ લીલા ચરિત્રને સાંભળવા અને મનમાં એનું ચિંતવન કરવું. મધ્યના 35માં ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ આજ્ઞા છે. ગોપાલ સ્વામી વિચાર કર્યો કે આપણે આમાં ધ્યાન દઈએ તો આખા સત્સંગને ખૂબ લાભ થાય, શાંતિ થાય. જેને અમારા આ લીલા ચરિત્રનું અંતકાળે જો સ્મરણ થઈ આવે, ચિંતન થઈ આવે, તો એનો જીવ જરૂર ભગવાનના ધામને પામે, ચોક્કસ.
માટે એવા જે અમારા જે સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. મહારાજ કે સત્સંગ થયો હોય ને 10-15 વર્ષ થયા હોય એને તો ખૂબ આવી સભા ને અમારી લીલા જોઈ હોય, એને સંભાર્યા જ કરવી જોઈએ. વળી આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગરના પ્રારંભમાં જ પુર એક અને તરંગ પહેલામાં એવું સાફ લખ્યું છે કે અનંત બ્રહ્માંડ કેહી સુખા હરિચરિત્ર આગે સબ લુખા. અનંત બ્રહ્માંડનું તમામ સુખ ભગવાનના ચરિત્રની આગળ લુખું છે, લુખું. અમૃત આગે અન્ય રસ જોઈ ફીકે સે ફીકે લગત હી સોય. જેમ અમૃતના સ્વાદ આગળ બીજું ગમે તેવું સરસ રસમય મિષ્ટાન હોય પણ તે ફિક્કામાં ફિક્કું લાગે. સૌ ચરિત્ર કહત હું અબહી સુનિયે એક ચિત્ત હી સબહી. મેં વો ચરિત્ર કહેને કો જા રહા હું, સબ ધ્યાન સે સુનિયે. હરિ કે ચરિત્ર હરિ સમ જાના યહ દોનુ મેં ભિન્ન ન માના. ભગવાનના ચરિત્રને ભગવાન જેવા જ મેં માન્યા છે. ભગવાન અને ભગવાનના ચરિત્ર એ બેયમાં મેં ભિન્નતા માની નથી, અભિન્ન છે, અર્થાત તે બંને એક છે. હરિ કે ચરિત્ર રસાલ એહી સમ રસના અન્ય કો, જાનત બુદ્ધિ વિશાળ પ્રગટ પ્રભુ પાસી જેહી, ચિંતા મની સમ જાની હરિ કે ચરિત્ર પરમ રસ, પાન કરત જે પ્રાણી ધન્ય ધન્ય સો ધન્ય તેહિ, પરમાત્માના ચરિત્ર રસાળ છે, રસાળ. એના સમાન બીજો કોઈ રસ નથી બ્રહ્માંડમાં. જેને બુદ્ધિ વિશાળ હોય એ માણસ જ આ વાત સમજી શકે છે. પ્રગટ પ્રભુનો જે ઉપાસી હોય એને આ વાત બહુ ગમે છે. પરમેશ્વરના ચરિત્રોને ચિંતામણી જેવા માની એના પરમ રસનો જે કોઈ પ્રાણી માત્ર પાન કરે છે, ધન્ય ધન્ય સો ધન્ય તે. આધારાનંદ સ્વામી કહે છે કે ને ધન્ય છે, ધન્ય છે, ધન્ય. આજે આપણે બધા કુંડળધામમાં ઉતાવળી નદીને કિનારે આ શ્રીજી વાડીમાં ભગવાનના ચરિત્રનું રસપાન કરી રહ્યા છીએ, માટે આ ધન્યવાદ સ્વામીના આપણને પ્રાપ્ત થયા. આપણને આશીર્વાદ મળ્યો.
પ્રગટ હોય હરિ વિચરે જે હા, જો જો ચરિત્ર કિયે હે તે હા. પ્રગટ ચરિત્ર સો મૂર્તિ માના, બ્રહ્માંડ રહે તિહા લગ રહાના.
ધરતી ઉપર પરમાત્માએ પ્રગટ થઈને જે કાંઈ નાના મોટા ચરિત્ર કર્યા છે તે બધા જ ચરિત્ર મૂર્તિમાન પરમાત્મા છે, પ્રગટ પરમાત્મા છે. બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તે ચરિત્ર રૂપ પ્રગટ પરમાત્મા શાસ્ત્રના રૂપમાં ધરતી ઉપર સદૈવ હાજર રહેશે. એટલે જ ભગવાનના શાસ્ત્રને ભગવાન કહેવામાં આવે છે. સત્સંગી જીવન શિક્ષા પત્રી વગેરે ગ્રંથોને ભગવાને એમ કહ્યું છે કે મદરૂપ મિતિ મદવાણી, આ મારી વાણી મારું સાક્ષાત સ્વરૂપ છે, એ હું જ છું, એ ભગવાન છે. એટલે શિક્ષાપત્રી પણ ભગવાન છે, વચનામૃત ભગવાન છે, સત્સંગી જીવન ભગવાન છે, ભક્ત ચિંતામણી સાક્ષાત પ્રગટ ભગવાન છે, હરિલીલામૃત સાક્ષાત પ્રગટ ભગવાન છે, શ્રીમદ હરિચરિતામૃત સાગર સાક્ષાત પ્રગટ પરમાત્મા છે. એટલે તો આપણે એની પૂજા કરીએ છીએ અને આરતી ઉતારીએ છીએ. કંઈ કાગળ લખેલા પન્નાને નહીં, એને ભગવાન માનીએ છીએ, એ સાક્ષાત ભગવાન છે. અને આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એ ભગવત ચરિત્ર રૂપ પરમાત્મા સદૈવ આપણી સાથે આપણા કલ્યાણ માટે રહેવાના છે એવું કહે છે. ચરિત્ર રૂપ હોય રહત સદાય, ભગવાન ચરિત્ર રૂપ બનીને આ બ્રહ્માંડમાં સદાય રહે છે. સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આપ ઈચ્છા કર, પોતાની ઈચ્છા એ કરીને પ્રગટ મૂર્તિ કરે મોક્ષ હિ જૈસા, ચરિત્ર રૂપ કરે મોક્ષ હિ તૈસા. પ્રગટ મૂર્તિ જેવો મોક્ષ કરે છે એવો જ મોક્ષ એમના લીલા ચરિત્રો પણ કરે છે. આ છે ભગવત ચરિત્રનું મહાત્મય. માટે કથા વાર્તા કરવી, સત્શાસ્ત્ર સાંભળવા, વાંચવા, વિચારવા એ આપણો મોક્ષ કરે છે. આપણા માટે એ બ્રહ્માંડ જેટલી આયુષ્ય લઈને આપણી સાથે બધાના કલ્યાણ કરવા માટે આ જ બ્રહ્માંડમાં રોકાયા છે. ચરિત્ર મૂર્તિ એક કરી જાણે, યામે અણુ એક ન્યૂન ન માને. ચરિત્ર અને મૂર્તિ એક જ સમજે, અણુય જુદું ના સમજે, તાકે મોક્ષ મે ફરક ન લેશા. એના મોક્ષમાં લેશ ફરક નથી. શ્રીહરિ એસે કહેવું હંમેશા. આધારાનંદ સ્વામી કહે છે કે અમારા ઘરની વાત નથી, શ્રીહરિજી મહારાજ આવું કાયમ બોલતા હતા કે અમારા ચરિત્ર અને અમે એક છીએ. અમારા ચરિત્ર ચિંતવો છો એ અમારું જ ધ્યાન છે, અમારું જ ચિંતવન છે. અમે જેમ તમારો મોક્ષ કરીએ છીએ એમ અમારી નાની મોટી ક્રિયાઓ, અમારા ચરિત્રો, અમારી લીલાઓ તમારો મોક્ષ કરે છે. માટે એને સંભાળજો. ભગવાને આવું એક બે વાર નહીં, અનેક વાર કહ્યું છે કે મારા લીલા ચરિત્રો વારંવાર તમે સંભાળજો, મારું ધ્યાન ધરજો, મારા કીર્તનો રચજો, ગાજો, બીજાને કહેજો. બસ એ જ સૌને માટે સુગમ અને શ્રેષ્ઠ સુખ શાંતિનો અને મોક્ષનો પણ રાજમાર્ગ છે. આવા ભગવાન સ્વામિનારાયણના વચનોને સદગુરુ ગોપાલ સ્વામીએ પોતાના હૃદયમાં વારંવાર વિચાર્યા અને મનમાં નક્કી કર્યું કે આખા સંપ્રદાયને શાંતિ થાય એવો કંઈક કિમિયો ભગવાન શ્રીહરિ મને ઉજાડી દે તો આપણે એની પ્રથા પાડી દેવી છે. શ્રીહરિજી મહારાજની દિનચર્યા રૂપ સ્વાભાવિક લીલા ચેષ્ટાના જો પદો રચાય. સ્વામીના દિલમાં ભગવાને આઈડિયા આપ્યો કે ભગવાનની જે સ્વાભાવિક ચેષ્ટા છે દિનચર્યા, એના જો પદો રચાય, આહા, અને તેને રોજ નિયમથી ગાવાની પ્રથા પાડી દઈએ તો સૌને પરમાત્માનો સદૈવ સાથ અનુભવાય, વિયોગના દુઃખની પીડા ઓછી થઈ જાય અને મહારાજની લીલા રસનો આનંદ માણી સૌ સંતો ભક્તો પરમ સંતોષ અનુભવે અને મહારાજના વિયોગમાં એને બહુ રાહત થાય. આરતી, ધૂન, કીર્તન, દંડવત, પ્રદક્ષિણા, કથા વાર્તા, શાસ્ત્રાભ્યાસ વગેરે વગેરે સાધનો છે અને એનું ફળ સહુના મન ભગવાનની મૂર્તિમાં ગુલતાન બને એ છે. પ્રત્યેક સાધનો સાધ્ય મૂર્તિમાં વિરામ પામે તો રંગ રહી જાય. સાધનો માત્ર સાધનો ના રહે પરંતુ સાધ્ય એવા પરમાત્માની સિદ્ધિ અપાવે તો એ સાધનો સાચા તો રંગ રહ્યો કહેવાય. આવા ઉમદા હેતુને નજર સમક્ષ રાખી ગોપાલ સ્વામીએ વચનામૃતમાં જે પ્રથારો છે એ પ્રથારોમાં વચનામૃતના લેખક સંતોએ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાને સંકલિત કરીને સુંદર રીતે લખી છે અને ભગવાન શ્રીહરિના તિલ ચિહ્નો પણ અંદર અદ્ભુત લખ્યા છે. સ્વામીએ વિચાર કર્યો કે બસ આ મહારાજની સ્વાભાવિક ચેષ્ટા અને આમાં લખેલા જે ચિહ્નો છે, ચિહ્નો એમની પદરચનાઓ થઈ જાય તો બહુ સારું. ગોપાલ સ્વામી ગુજરાતી કવિ નહોતા, માટે કોઈ સંતને આ વાત સોંપી પડે. ગોપાલ સ્વામી વિચાર્યો કે આ કોને સોંપવું. પછી પ્રેમાનંદ સ્વામી યાદ આવ્યા, પ્રેમમૂર્તિ પ્રેમાનંદ અને શ્રીહરિ સ્વધામ ગયા પછી પ્રેમાનંદ સ્વામી ગોપાલ સ્વામીને ગુરુતુલ્ય માનતા, તેમને ગોપાલ સ્વામીમાં અસાધારણ સ્નેહ હતો. સંવત 1889 ના ચૈત્રી સમયમાં પ્રેમાનંદ સ્વામી ચૈત્રી સમયો કરવા માટે ગઢપુરથી વડતાલ આવ્યા હતા. કથાનો પ્રારંભ પ્રબોધની સમયમાં કરાવ્યો અને હવે ચૈત્રી સમયમાં ગોપાલ સ્વામી ચેષ્ટાનો પ્રારંભ કરાવશે. મજા આવે એવી વાત છે. ગોપાલ સ્વામીને પ્રેમાનંદ સ્વામી યાદ આવી ગયા. જૂના અનુભવી સંતોના કહેવા મુજબ એક દિવસ ગોપાલ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી, શ્રીજી મહારાજના પ્રાયઃ ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટાઓ તથા મહારાજની મૂર્તિમાં રહેલા તિલ ચિહ્નો તમોએ નજરે જોયેલા છે. હા સ્વામી, બહુ વાર પ્રેમથી એ બધું મેં જોયું છે, માણ્યું છે. હે પ્રેમાનંદ સ્વામી, અને આપ શ્રેષ્ઠ કવિ છો માટે તમે વચનામૃતના પ્રથારામાં મોટા સંતોએ આ વિષયક જે કાંઈ લખ્યું છે તેને નજર સમક્ષ રાખી તમારા અનુભવ મુજબ શ્રીહરિજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા રચો, એના પદો લખો, ગદ્યમાંથી એને પદ્યમાં ટ્રાન્સફર કરો અને તિલ ચિહ્નના પણ પદો રચો. અને સ્વામી જોજો, હા, નાના મોટા દેશી વિદેશી ડાયા ભણેલા અભણ ગાતા ફાવતું ન ફાવતું એવા બધાને સહેજે ગાઈ શકાય એવા સુગેય સાદા રાગ ઢાળમાં કરજો. પાછું તમે ક્લાસિકલ લાવી નાખો, કોઈને આવડે નહીં ને ઉપાધિ થઈ પડે. સુગેય રાગ ઢાળમાં કરી લાવો પદો, હા, સીધા સાદા સિમ્પલ, બધાય ગાય, ડોહાય ગાય ડોહી ગાય. આ રીતે પ્રેમાનંદ સ્વામી ઉપર ગોપાલ સ્વામીએ મહિમાવંતી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાની પદરચના કરવા પસંદગી ઢોળ્યો. પ્રેમાનંદ સ્વામી કે સ્વામી, આપ તો મારા ગુરુ છો, આપે કહ્યું એવું હું કરીશ. ગોપાલ સ્વામીની મરજીને ધ્યાનમાં રાખી મહા આનંદિત થઈને પ્રેમાનંદ સ્વામી શ્રીહરિજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટાના આંખે દેખેલા અહેવાલને પદ્યમાં રચવા લાગ્યા. તે સમયે સ્વામીશ્રીના દિલમાં કાંઈક આવી વિભાવના હશે, હું પ્રેમની વાણી બોલું છું, અંતરની આંખો ખોલું છું. હું પ્રેમની વાણી બોલું છું ને અંતરની આંખો ખોલું છું. હયાને દિલાસો આપવા, આખા સત્સંગના હયાને દિલાસો આપવા, જરા મિલનની વાતો લખું છું, જરા મિલનની વાતો લખું છું. આવો વિચાર કરી સ્વામીએ કલમ ઉપાડી, કાગળ પેન લઈ ભગવાન શ્રીહરિને હૃદયમાં ધારી નમન કર્યું અને પ્રથમ શ્રીહરિને રે ચરણે શિષ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું. આ પહેલી પંક્તિ રચાય, અદભુત પંક્તિ રચાય. અને પછી તો પંક્તિ પછી પંક્તિ, પંક્તિ પછી પંક્તિ. આ રીતે તે ચૈત્રી સમયમાં વડતાલમાં જ પ્રેમાનંદ સ્વામીએ ગરબીના સુગેય રાગઢાળમાં 10 પદો રચ્યા તથા તિલ ચિહ્નોના ધોળ રાગમાં ઓરા આવો શ્યામ સ્નેહી સુંદરવર જોવાલા એ વગેરે 8 પદો રચ્યા. અને પછી એના કાગળિયા લઈ અને ગોપાલ સ્વામીને આસેને આવ્યા. સ્વામીને પગે લાગી સ્વામીને કાગળ આપ્યા, સ્વામી આપની આજ્ઞા મુજબ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા મેં પદમાં ગૂંથી એના 10 પદ થયા અને મહારાજના 52 ચિહ્ન અને 63 તિલને મેં પદમાં ગોંથ્યા એના 8 પદ થયા ને આ રીતે હું લખીને લાવ્યો છું. આપ જોઈ જુઓ સ્વામી, આપને ગમે તો પાસ કરો. ગોપાલ સ્વામીએ જોયા, જરા વાંચ્યા, સ્વામીને બહુ સારું લાગ્યું. એટલે ગોપાલ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી, આમ તો મને બહુ ગમ્યું પણ આ કેવા રાગમાં તમે કરીને લાવ્યા છે એ મને ન ખબર પડે, જરા ગાય સંભળાવો. શું કીધું? જરા ગાય સંભળાવો. એટલે પ્રેમાનંદ સ્વામી કે જો સ્વામી આવું સાદું સાદું છે,
પ્રથમ શ્રી હરિ ને રે ચરણે શિષ નમાવું નવતમ લીલા રે નારાયણ ની ગાવું મોટા મુનિવર રે એકાગ્ર કરી મને જેને કાઢે રે સેવે જાય મને
ગોપાલ સ્વામી કે વાહ 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 બસ બસ અદભુત સ્વામીને ગમી ગયું આ તો છોકરાએ ગાઈ શકે ટેણિયાય પટમટી આલી ને લે બહુ સરસ સ્વામી કે હવે આ બીજા તિલચિન્ના
ઓરાવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા જતન કરીને જીવન મારા જીવ મારી
સ્વામી કે બહુ સરસ આ પણ બધાને એકદમ હૃદયમાં વસી જાય એવો મધુરો મીઠો ધોળ રાગ છે આપણા આખા સત્સંગને આ બધા પદો કંઠે વણાયેલા છે એના બ્લડમાં જ આ રાગ તાલ ઘોળાઈને વસેલા છે માટે બધાને તરત આવડી જશે કંઈ અઘરું નથી ગોપાલ સ્વામીએ આ કાગળિયા પોતાના હાથમાં રાખીને કોઈને કહ્યું કે જાઓ ને જરા નિત્યાનંદ સ્વામીને એમના આશરે જો બેઠા પણ આમ વડતાલની ધર્મશાળામાં આમ બેઠા દેખાય સ્વામીને કોઈક બોલાવી લો એક સેવક ગયા નિત્યાનંદ સ્વામીને વંદન કર્યું કે ગોપાલ સ્વામી બોલાવે છે સ્વામી આપને હા હાલો હાલો આવો નિત્યાનંદ સ્વામી આવ્યા એટલે ગોપાલ સ્વામીએ પહેલા પદો બતાવ્યા અને વાંચી સંભળાવ્યા અને કહ્યું કે નિત્યાનંદ સ્વામી આ પ્રેમાનંદ સ્વામીએ આપણે જે વિચાર્યું એ પ્રમાણે ચેષ્ટાના પદો લખ્યા છે આ પદોમાં કંઈક ફેરફાર કરવા જેવું લાગે તો તમે સંશોધન કરીને ફેરફાર કરો પછી આપણે આ પદો સર્વે બાય ભાઈને આખા સંપ્રદાયમાં કંઠે કરાવીએ જેથી સૌ લોકોને મહારાજની સ્મૃતિ રાખવાનું એક ઉત્તમ માધ્યમ પ્રાપ્ત થાય અને સદા શ્રી હરિનો સાથ અનુભવાય મૂર્તિ અંતરાત્મામાં રમતી થઈ જાય આનંદ અને શાંતિ શાંતિ રહે શ્રી હરિજી ધામમાં ગયા છે છતાં એને એવું લાગે કે ના મહારાજ મારી હારે જ આનંદથી રહે છે નિત્યાનંદ સ્વામીને બહુ સારું લાગ્યું પછી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ આ પદો જોયા અને ખૂબ રાજી થયા પછી કાગળિયા લઈને ગયા કે હું સ્વામી બરોબર હરખું કરી લઉં પોતે મોટા વિદ્વાન પોતાને આસને જઈ એક એક પંક્તિ વાંચી અને બરાબર કંઈક રસવઈ દીર્ઘ કંઈક જે લાગે એ સુધારા બધારા કરી અને પછી આવ્યા લ્યો સ્વામી કમ્પ્લીટ આ વ્યવસ્થિત થઈ ગયો ગોપાલ સ્વામી બહુ રાજી થયા શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાની ઉત્પત્તિ થઈ હવે ચેષ્ટા એટલે શું એનો થોડોક શાસ્ત્રીય અર્થ આપણે જાણી લઈએ ચેષ્ટા કોને કહેવાય આપણે કાયમ ચેષ્ટા ચેષ્ટા કરીએ છીએ પણ ચેષ્ટા શું કોને ખબર ચેષ્ટા આગળથી હાલ્યું આવે છે ચેષ્ટા આમથી ખબર પડે કે ભગવાનની બધી ઊંઘવાની ને ખાવાની ને હોવાની બધી બાબત હોય ને ઈ પણ વાલા ભક્તો એનો અર્થ જરા ઊંડો છે હા નંબર વન આંતરિક વિચારો અથવા ભાવનાને દર્શાવનાર ક્રિયાઓને ચેષ્ટા કહેવાય આંતરિક વિચારો અને ભાવનાઓને બહાર પ્રગટ કરનારી જે ક્રિયાઓ એને ચેષ્ટા કહેવાય નંબર ટુ મનનો ભાવ કે અવસ્થા બતાવનાર શરીરનું વર્તન યા મરોડ મનનો ભાવ કે અવસ્થા બતાવનાર શરીરનું વર્તન યા મરોડ ચેષ્ટા કહેવાય વિવિધ ક્રિયાઓને ચેષ્ટા કહેવાય અરસપરસ પ્રેમ પ્રગટ કરવાના પ્રયત્નો ઉપાયો કે પ્રયોગોને પણ ચેષ્ટા કહેવાય રૂપ દેખાવ હાવભાવ ચેષ્ટા કહેવાય વેદાંતની ભાષામાં હિતની પ્રાપ્તિ માટે અને અહિતની નિવૃત્તિ માટે કરવામાં આવતી ક્રિયાઓને પણ ચેષ્ટા કહેવામાં આવે છે ભલા ભક્તો ચેષ્ટાના આ કયા એ બધા અર્થો છે
મહારાજની સ્વાભાવિક ચેષ્ટામાં આ બધા અર્થો મૂર્તિ મંત દેખાય છે. પ્રેમાનંદ સ્વામીએ આવી જ ભાવનાઓ અંતરમાં કંડારી વાલમજીને વંદના કરી આ ચેષ્ટાના પદો રચ્યા છે, એને આપણે શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા કહીએ છીએ. હવે લીલાનો અર્થ શું? લીલા ચેષ્ટા આપણે કહીએ છીએ તો લીલાનો અર્થ પણ આપણે જરા ઊંડો વિચારવો છે અને સહી સ્થાન પર લીલા શબ્દ લઈ જવો છે. તો એના માટે વ્યાસજી ભગવાનનો એક શ્લોક મહાભારતમાંથી આપણે જરા આપણી સામે લાવવો પડશે. અપ્રમેયો નિયોજ્યશ્ચ યત્ર કામગમો વશી મોદતે ભગવાન ભૂતેરવા ક્રીડન કૈરિવ ઇતિ. આ મહાભારતનો શ્લોક છે, એનો અર્થ છે અપ્રમેય એટલે અમાપ, અનિયોજ્ય એટલે યોજના જેની ન હોય, ઓટોમેટિક થતું હોય, અનિયોજ્ય સત્ય સંકલ્પ અને સ્વતંત્ર એવા ભગવાન ભૂત પ્રાણી માત્ર સાથે રમકડાની જેમ આનંદ કરે છે. આ બધા વિશેષણો ભગવાનના છે. અપ્રમેય અમાપ ભગવાન, અનિયોજ્ય કે જેનું કોઈ કાંઈ નિયોજન કે બંધારણ કરેલું નહીં એવા, સત્ય સંકલ્પ કે જે ઈચ્છા કરે તે બધું જ થઈ પડે આ બ્રહ્માંડમાં અને સ્વતંત્ર, એને કોઈ રોકી શકે નહીં એવા જે ભગવાન, તે ભગવાન ભૂત પ્રાણી માત્ર સાથે રમોકડાની જેમ આનંદ કરે છે, ક્રીડા કરે છે. જે તત્વ અપ્રમેય હોય, અમાપ હોય, જેની ક્રિયા જે કાંઈ હોય તે તમામ ક્રિયાને લીલા કહેવાય છે. લીલા શબ્દથી કહી શકાય. જે તત્વનો કોઈ નિયોજક ન હોય એના સ્પંદનોને લીલા કહી શકાય છે. જે તત્વ સ્વૈચ્છિક રીતે સ્વતંત્રપણે ગતિ કરી શકે એની ક્રિયાને લીલા કહેવાય. ઇન્દ્રિયોના ગુલામ થઈ જ્યાં ચેષ્ટા ઉદ્ભવે તે લીલા ન બની શકે, અર્થાત એને લીલા કહેવાય નહીં. પરમાત્માની સર્વ ચેષ્ટાઓ સ્વતંત્ર છે, એ ઇન્દ્રિયોને આધીન થઈને ઉદ્ભવેલી નથી, એ આસક્તિને લઈને થયેલી ક્રિયાઓ નથી, એ અનંતના કલ્યાણ માટે સ્વેચ્છાથી કરાયેલી ક્રિયાઓ છે, માટે લીલા કહેવાય. કોઈને આધીન રહીને એ ક્રિયા ભગવાન કરતા નથી, માટે એમની પ્રત્યેક ક્રિયાઓને લીલા કહેવાય છે. શ્રી ભાષ્યની શ્રુત પ્રકાશિકા ટીકામાં લીલા શબ્દની વ્યાખ્યા કરતા ટીકાકારે એવું લખ્યું, યત્ર પરિપૂર્ણ અનન્ય પ્રેર્યત્વ સ્વચ્છંદ ચેષ્ટિત્વાત્વાદિકમ સાત તત્ર લીલા પદ પ્રયોજક. એટલે કહે છે કે જેમાં પરિપૂર્ણતા હોય, જેનો કોઈ પ્રેરક ન હોય અને જે સર્વ જીવ પ્રાણી માત્રના હિતાર્થે ઉદ્ભવેલ હોય તેને ચેષ્ટા લીલા કહેવાય છે. યત્ર પરિપૂર્ણ અનન્ય પ્રેર્યત્વ સ્વચ્છંદ ચેષ્ટિ તત્વાદિકમ સ્યાત તત્ર લીલાપદ પ્રયોગ. આવી જે ક્રિયા હોય તેને લીલા કહેવાય છે, બાકીની કોઈ ક્રિયાને લીલા કહેવાય નહીં. અને આ કહી એવી ક્રિયા માત્ર એક ભગવાનની જ હોય છે, એટલા માટે મોટા પુરુષની ક્રિયાઓને લીલા કહેવાતી નથી. સર્વ કારણ કારણ એવા સ્વતંત્ર મૂર્તિ સત્ય સંકલ્પ એક પરમેશ્વરની જ ક્રિયાઓને લીલા ચેષ્ટા કહેવાય. કારણ કે બીજા જે બધા હોય છે એમાં પરિપૂર્ણતા નથી. પરિપૂર્ણ તત્વ તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. મહાપુરુષની ક્રિયામાં અનન્ય પ્રેર્યત્વ નથી, કેમ જે તેમની પ્રત્યેક ક્રિયાઓના પ્રેરક પરમાત્મા છે. પ્રભુની પ્રેરણા વિના તેમના અંતરમાં કોઈ સ્પંદનો ઉઠતા નથી. મહાપુરુષોના સર્વ કર્મ પરમાત્માની પ્રેરણાને આધીન છે, એમની જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ક્રિયાશક્તિને આધીન છે, પણ એને લઈને એમને ભગવાનનો સંબંધ થાય છે. ભગવાનનો સંબંધ મોટા પુરુષની ક્રિયાને હોવાથી એમની ક્રિયાઓ દિવ્ય બની જાય છે, દિવ્ય કહી શકાય, પરંતુ તે લીલા કહેવાતી નથી. એક પુરુષોત્તમ નારાયણની જ પ્રત્યેક ક્રિયાઓને લીલા કહેવાય છે. માટે આપણે ત્યાં આપણા સંપ્રદાયમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી વગેરે વગેરે મોટાઓ,
પાર્ષદ ભગુજી, પાર્ષદ રતનજી, દાદા ખાચર, પર્વતભાઈ વગેરે શ્રીહરિની સાથે આવેલા અક્ષર મુક્તો કે જેઓ પુરુષોત્તમની પટરાણી સમા અને શ્રીહરિના સ્વરૂપ સાથે તાદાત્મ્ય પામેલા હતા, છતાં પણ તેમની ક્રિયાઓ આપણે ત્યાં લીલા ચેષ્ટા તરીકે ગવાતી નથી. વાલા ભક્તો, હવે સહેતુ ચેષ્ટા ગાનનો મહિમા આપને આગળ પ્રસ્તુત કરું છું. પ્રેમાનંદ સ્વામીએ ગોપાલ સ્વામીની આજ્ઞા પ્રમાણે સ્વાભાવિક ચેષ્ટાના 10 પદો અને તિલચિહ્નના 8 પદો રચ્યા અને એ તો પછી પ્રથા પડીને બધા ગાવા લાગ્યા. પરંતુ પ્રેમાનંદ સ્વામીની ઘણી વયોવૃદ્ધ ઉંમરે એમણે ધ્યાન મંજરી નામનો એક ગ્રંથ લખ્યો, જેની કથા આપણે શિબિરોમાં કરી ચૂક્યા છીએ. જે ગ્રંથનું આપણે ભાષાંતર કર્યું છે ને, આપણે એ ગ્રંથ પ્રકાશિત પણ કર્યો છે. એ ગ્રંથમાં પ્રકાશ 6માં પ્રેમાનંદ સ્વામીએ ભગવત ચેષ્ટાનો મહિમા ગાયો છે અને પછી હિન્દી ભાષા પદ્ય ગ્રંથમાં એમણે મહારાજની ફરીવાર ચેષ્ટા લેખી છે. સ્વામીએ કહ્યું, હરિ ચેષ્ટા સમ ધ્યાન ન આના,
હરિ ચેષ્ટા સમ ધ્યાન ન આના,
સબ સાધન કર ફલ મે જાના,
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 હરિ ચેષ્ટા સમ ધ્યાન ન આના,
હરિ ચેષ્ટા,
ભગવાનની ચેષ્ટા સમાન બીજું કોઈ શ્રેષ્ઠ ધ્યાન નથી. આ ધ્યાન તો સર્વે સાધનનું ફળ છે એમ હું માનું છું, એમ પ્રેમાનંદ સ્વામી બોલ્યા. ચેષ્ટાનું ધ્યાન સર્વોત્તમ ધ્યાન છે. હરિ ચેષ્ટા સમ ધ્યાન ન આના,
હરિ ચેષ્ટા સમ ધ્યાન ન આના,
સબ સાધન કર ફલ મે જાના,
સાધન કર ફલ મે જાના,
સમદમાદિ સાધન જે અપારા,
સમદમાદિ સાધન જે અપારા,
પ્રાણાયામ રો પ્રત્યાહારા,
પ્રાણાયામ રો પ્રત્યાહારા,
મુનિ 84 આસન સાથે,
મુનિ 84 આસન સાથે,
ખટ સંપત્તિ મનની આરાધે,
ખટ સંપત્તિ મનની આરાધે,
તદપિ ન હોહિ ચિત્ત નિરોધા,
પરમેશ્વરને પામવાના શબ્દમાંથી અપાર સાધન કરે, વળી પ્રાણાયામ કરે, પ્રત્યાહાર કરે કે 84 આસન સાધે અથવા 6 સંપત્તિ કહેતા શબ્દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધાને સાધન આ 6 કલ્યાણકારી ગુણોને સિદ્ધ કરે તોય પણ ચિત્તનો નિરોધ થતો નથી અને સાધકના મનમાં પરમ શાંતિ આનંદ વગેરે પ્રાપ્ત થતા નથી. ભગવાનની ચેષ્ટાથી એ બધું સહજ થઈ જાય છે. હરિ ચેષ્ટા ચિંતવે કરી પ્રીતિ, સદ્ય હોહી જન જીયમે સ્થિતિ. ચેષ્ટાનું પ્રીતિએ કરીને જો ચિંતવન કરે તો તત્કાળ ચિંતવન કરનારાના જીવમાં સ્થિતિ બંધાય છે, સ્થિતિ બંધાય છે તથા મન અને ચિત્ત બંને નિર્મોહી થઈ જાય છે, ચપળતાને તજી દે છે અને પરમ શાંતિને પામે છે. આ છે ચેષ્ટાનું ફળ. पावत शांति चित मन होई तजी चपलता ई होत निर्मोई। यही कारण मैं मन में विचारी बरनो चेष्टा जनहितकारी, यही स्वरूप चिंतन कर मूला परम भक्त को सानुकूला। ध्यानु मूल एवं आ प्रगट श्रीहरि नु स्वरूप चिंतवामा हरिभक्त ने सानुकूल पड़े एवं कारण मन में विचारी ने जनहितकारी चेष्टा ने हूँ वर्णवु छु। श्रीहरिनु हरवू फरवू डोलवू बोलवू उठवू बेसवू खावू पीवू बीजा उपर उपकार करवो ए आदि सर्व क्रियाओना चिंतन समान बीजू कोई साधन नथी। एनी तोले कोई साधन आवे नहीं। फिरत फिरत हरि डोलत बोले साधन ओरन आवत तोले, हिरत फिरत हरि डोलत बोले उठत बैठत करत बिहारा खात पियत कर पर उपकारा हरत फिरत हरि डोलत बोले साधन औरन आवत तोले। यही प्रकार अगहारी सहज प्रकृति हरनी भव करत ध्यान उर धारी हरिजन मन आनंद करनी। आवी रीते अगहारी श्रीहरिनी सह स्वाभाविक लीला मैं वर्णवी। તે જન્મ મૃત્યુના ભયને હરનારી છે અને ઉરમાં ધારી જે ચિંતવે છે એવા ભક્તજનોના મનને આનંદની દેનારી છે। શ્રીહરિનું સ્વરૂપ નખ શિખ દિવ્ય છે, એટલું જ નહીં તેમનું હસવું ચાલવું બોલવું સર્વે દિવ્ય છે। તેથી મુનિઓ અને રાજાઓ એકાંતે બેસી એનું ચિંતન કરી મનમાં આનંદ પામે છે। નખ શિખ દિવ્ય સ્વરૂપ દિવ્ય હસની ચલની બોલની
નખશિખ દિવ્ય સ્વરૂપ દિવ્ય હસની ચલની બોલની
દિવ્ય હસની ચલની બોલની
દિવ્ય હસની ચલની બોલની
જી રહસી જાય મુનિ ઓપ રહસી જાય એકાંતમાં જઈને ચિંતન કરત મુચિત મનહી
અતિ આનંદ થી એકાંતમાં બેસી સંતો મહારાજ નું ચિંતન કરે છે એમાં આનંદ નો પાર નથી।
દિવ્ય રૂપ ઘન શ્યામ કી चेष्टा परम पुनीत जे जन मोह प्रमाद तजी करत मनन एक चित सो पावत गति परम अति होत एकांतिक दास पद्मासम होय पार्षद रहत प्राणपति पास रहत प्राणपति पास। प्रगट दिव्य रूप श्री घनश्याम महाराज नी परम पवित्र एवी मानुषी क्रियावनु जे कोई मानव मोह अने प्रमाद तजी ने एकाग्र चित थईने मनन करे छे ते श्री हरि नो एकांतिक दास थईने अति श्रेष्ठ परम गति ने पामे छे अने लक्ष्मीजी ना जेवो श्री हरि नो पार्षद थईने प्राणपति एवा श्री हरि नी पासे सदाई रहे छे। આવું મોટું ફળ ચેષ્ટા ગાવાનું છે। આવો શ્રીહરિની ચેષ્ટાનો લીલાનો મહિમા હોવાથી ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી વગેરે સંતોએ એકાંતિક ધર્મ અને ચારેય પ્રકારના ધ્યાનના પોષક પ્રેમાનંદ સ્વામીએ રચેલા પ્રથમ શ્રીહરિને રે આ 10 પદો પસંદ કર્યા અને ઉપાંગ ધ્યાનને અનુરૂપ
ઓરા આવો શ્યામ સ્નેહીના જે આઠ પદો હતા એમાંથી પહેલું એક પદ પસંદ કર્યું. પછી બહુ લાંબુ ન થઈ જાય એનો પણ સંતોએ ખ્યાલ રાખ્યો. સ્વાભાવિક ચેષ્ટાની ઉત્પત્તિ થઈ રહી છે અને પહેલા આઠમાંથી એક પદને પસંદ કર્યું અને બીજા પદોની જગ્યાએ અતિ સુખદાયી જાણી સૌને માટે કામના જાણી શ્રીજી મહારાજના અતિ પ્રિય ઐતિહાસિક એવમ પ્રાસાદિક અને ચારેય પ્રકારના ધ્યાન અને મહાત્મ જ્ઞાનની પુષ્ટિ કરે એવા વંદુના આઠ પદો પસંદ કર્યા. દસ ને આઠ અઢાર અને વરાવનું એક ઓગણીસ થયા. પછી નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી આમાં મુક્તાનંદ સ્વામી અને નિષ્કળાનંદ સ્વામી જેવા સંતના અમુક પદો ઉમેરા હોય ને તો હારું. કોણે આવું કહ્યું? નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામીને કહ્યું. પછી સંતોએ વિચારીને સ્મરણ અને સમર્પણ ભક્તિના પ્રતીક રૂપે નિષ્કળાનંદ સ્વામીના બે પદો લીધા. હવે મારા વાલાને નહીં રે વિસારી બે એકવીસ થયા. આ બે પદોનો સમાવેશ થયો. પછી વૈરાગ્ય સહિત ભક્તિના પોષણ માટે મુક્તાનંદ સ્વામી રચિત રે શ્યામ તમે સાચું નાણું આ પદનો સમાવેશ કર્યો. કેટલા થયા? બાવીસ. પાછળથી એક પદ ઉમેરાયું અક્ષરના વાસી વાલો આવ્યાઓની પર. કેટલા થયા? અને છેલ્લે મુક્તાનંદ સ્વામીનું રચિત પોઢણીઓ આપણે બોલીએ છીએ. આ રીતે ચોવીસ પદોની આ સ્વાભાવિક ચેષ્ટા આખા સંપ્રદાયમાં પ્રથા તરીકે રિવાજમાં આવી ચૂકી. લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયના બંને દેશોમાં મંદિરે મંદિરે ઘરે ઘરે આ બધા પદો ગવાય છે એને આપણે ચેષ્ટા બોલ્યા એમ કહીએ છીએ. વાલા ભક્તો, આ રીતે અનેક આત્માના કલ્યાણને નજર સમક્ષ રાખી પ્રથમ શ્રી હરિને રે વગેરે લીલા ચિંતામણીના પદોરૂપી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાનો રસથાળ તૈયાર કરાવાયો છે અને તે આજ દિન સુધી બંને દેશમાં અને વિદેશમાં સર્વત્ર પ્રાયઃ આ રીતે ગવાય છે. ક્યાંક ક્યાંક થોડુંક થોડુંક અલગ અલગ રીતે ગવાય છે. ક્યાંક પદ ગાવામાં ક્રમ જેને જે રીતે સેટ થાય એ રીતે યોજ્યા છે. કોઈક જગ્યાએ કોઈક અલગ પદો કે થોડા નવા પદો પણ એડ કરીને લોકો ગાય છે. ક્યાંક ક્યાંક મહારાજે આજ્ઞા કરી એ બે પદો વડતાલના અગિયારમાં વાળા મારા વાલાજી શું વાલપ દિશે રે એ બે પદો ઉમેરાઈને ગવાય છે. પરંતુ આ સ્વાભાવિક ચેષ્ટાનો રસથાળ ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે ભેગા થઈને વિક્રમ સંવત 1889ના ચૈત્રી સમયમાં તૈયાર કર્યું. અદભુત કામ કર્યું ગોપાલ સ્વામી. વાલા ભક્તો, આ રીતે ગોપાલ સ્વામી વગેરે મોટા સંતો એકાંતિક ધર્મના રક્ષક અને સાંગ ભક્તિના પોષક સર્વાંગી પદો પસંદ કર્યા. મોટા સંતોના અંતરનો આશય હતો કે આ પદોના નિત્ય ગાનથી સૌના આત્મામાં શ્રીજી મહારાજની મૂર્તિ ખડી થઈ જાય, ભાઈ રમતી થાય, સદા શ્રીહરિનો સાથ અનુભવાય અને દિવ્ય લીલાના આસ્વાદથી હૃદય ભક્તિ ભાવથી ભરેલું ભરેલું રહે. કરોડો આત્માના કલ્યાણ આ રીતે સહજ થઈ જાય આવું એ સંતોએ વિચાર્યું છે. આમાં એમનો કોઈ સ્વાર્થ નહોતો, આમાં કોઈ ધન વગેરે માન વગેરેનો લોભ નહોતો. હવે સવાલ એ થયો કે આ ચેષ્ટા ગાવાનો આરંભ કઈ તિથિએ થયો? વાલા ભક્તો, થાળ તૈયાર થઈ ગયો, હવે પીરસવાની વાત રહી. પછી સૌના શ્રેય અને પ્રેય ભુક્તિ અને મુક્તિપ્રદ આ પદો સૌ નિત્ય ગાય એવા હેતુથી ચૈત્ર સુદ પૂનમની રાત્રિની કથાની સમાપ્તિ થઈ રહ્યા પછી સર્વ સંતો ભક્તો સભામાંથી ઉઠવા માંડ્યા ત્યારે ગોપાલ સ્વામીએ સર્વને કહ્યું કે વાલા ભક્તો સંતો, થોડી વાર બેહો 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 એમ કહીને સભામાં બેહાડ્યા અને કહ્યું કે આપણે સર્વે હવે આજથી આ આપણી છેલ્લી કથા પૂર્ણ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજના ચરિત્રો સભર સ્વાભાવિક ચેષ્ટાના જે પદો આપણે તૈયાર કર્યા છે, મોટા સંતોએ મળીને કરાવ્યા છે, તે હવેથી આપણે ગાવાની પ્રથા શરૂ કરવી છે. ગોપાલ સ્વામીનું બધા માનતા, ગોપાલ સ્વામીની આ વાતમાં નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સદગુરુ હતો, પ્રથમથી ખૂબ રાજી હતા, સહમત હતા. અને સ્વામીએ જ્યારે આ વાત પ્રસ્તુત કરી ત્યારે અન્ય સર્વે સંતો હરિભક્તોએ પણ આ વાતને હલકતે હૈયે વધાવી લીધી, બહુ સારું બહુ સારું સ્વામી એમ એકી સાથે સૌ ટેકો આપી સહમત થઈ ગયા. અને પછી એ જ રાત્રિ એટલે કે વિક્રમ સંવત 1889 ચૈત્ર સુદ પૂર્ણિમા તારીખ 4/4/1833 ગુરુવારની ઐતિહાસિક સુભાગ્યશાળી તે રાત્રિએ ગોપાલ સ્વામી વગેરે મોટા સૌ સદગુરુએ સાથે સૌ હરિભક્તો સંતોએ સૌ પ્રથમવાર વડતાલ સાધુની ધર્મશાળામાં આ સ્વાભાવિક ચેષ્ટાના પદોનું ગાન કર્યું. માટે આપણે ચૈત્ર સુદ પૂર્ણિમાને ચેષ્ટા ગાન પ્રાગટ્ય દિન કહેશું. ચૈત્ર સુદ પૂનમ ચેષ્ટા ગાન પ્રાગટ્ય દિન છે. અને પછી સત્સંગના સુકાની ગોપાલ સ્વામીએ સર્વે સંતો ભક્તોને કહ્યું કે સંતો ભક્તો હવેથી આ ચેષ્ટાના પદો કંઠસ્થ કરવા બધાએ, અને નિત્ય રાત્રિએ ગાયા પછી જ સુવું એવો નિયમ રાખો. માટે આજથી આ સમગ્ર પદો સૌ સંતો ભક્તો શીખજો અને બીજાને શીખવાડજો એમ કહ્યું. ત્યારે બધા કે સ્વામી આ બધા પદો અમે કંઠે કરીએ ગાઈએ શીખવાડીએ એનું ફળ શું? ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા કે સંતો સાંભળો, નિત રાત્રિએ શ્રીજી મહારાજના ચરિત્ર સભર ચેષ્ટાના આ પદો બોલવા તથા સાંભળવાથી શું ફળ થાય છે એ અમે તમને કહીએ છીએ. જો તમે આ પ્રેમ ભાવથી પદો બોલશો ને સાંભળશો તો સર્વે સંતો ભક્તોને એટલે બોલે એને ચાર વેદ, ખટ શાસ્ત્ર, 18 પુરાણ અને મહાભારત આદિ સદગ્રંથો વગેરેને સાંભળવા રૂપ મહાફળ મળશે. એવા અજોડ પદ છે, રોજ આટલું ફળ મળે આ બધા ગ્રંથોને સાંભળ્યા. આવું આ ચેષ્ટા બોલ્યાનું ફળ છે એવું સ્વામી બોલ્યા. આ પદોને સંતો લીલા ચિંતામણી કહે છે. જેમ ચિંતામણી જે ચિંતવે તે મનોરથ પૂર્ણ કરે છે, તેમ ચેષ્ટાના આ પદો ચિંતામણીની માફક સૌ ભક્તોના મનોરથ પૂર્ણ કરે એવા મહિમાવંતા અને અજોડ છે. માટે સંતો આને ચિંતામણી કહે છે, લીલા ચિંતામણી એવું નામ સંતો બોલે છે. વડીલ સંતોના મુખથી સાંભળ્યું છે કે ચેષ્ટાગાન કરીને સૌ સૂતા જે દિવસે પુણ્યમે રાત્રે તે રાત્રિએ શ્રીજી મહારાજે ઘણા સંતો ભક્તોને સપનામાં દર્શન દીધા હતા. એવું એમને ફળ મળ્યું. તત્કાળ એ લોકો એવા પાત્ર હતા. પોતે શ્રીહરી આજે જ અવનવી ચેષ્ટાઓ કરતા હોય એવો અનુભવ કરાવાયો ભગવાન દ્વારા. અનેક ભક્તોના અંતરને આનંદથી છલકાવી દીધું હતું. બીજા દિવસે સામેથી જ સૌના હૈયામાં ચેષ્ટાના પદો ગાવાનો ઉત્સાહ વ્યાપી ગયો. અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોવાથી ગોપાલ સ્વામી પાસે આવ્યા અને બધા ગોપાલ સ્વામીને કહેવા માંડ્યા કે સ્વામી સ્વામી અમને આ પદો લખાવી આપોને, કોઈક લઈ આ પાસેથી કોપીઓ કરાવી આપોને. તે દિવસે પ્રેસ બ્રેસ નહોતા, તે ફટાફટ પુસ્તિકા થઈ જાય ને આપી દેવાય, લઈયા બેહાડીને લખાવવું પડતું. એટલે ગોપાલ સ્વામીને કહ્યું કે વ્યવસ્થા કરી દો, અમને ચેષ્ટાના પદો મળે. તેથી ગોપાલ સ્વામીએ લૈયા સંતો પાસે શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાના પદોના ખરડાઓ લખાવડાવ્યા અને સૌને આપવાની વ્યવસ્થા કરી દીધી. જે ભાઈ ભાઈ ચેષ્ટાનો ખરડો માગે એને આપી દેવાનો એ કંઠે કરે. સદગુરુ ગોપાલ સ્વામીને મહારાજે બંને દેશના મધ્યસ્થી બનાવ્યા હતા, મોટા અને આગેવાન બનાવ્યા હતા, આખા સંપ્રદાયના ઉપરી બનાવ્યા હતા. એટલે સ્વામીશ્રીએ આ રચના તથા બોલવાની પ્રથાને મહારાજની મરજીને જાણીને કરાવી હતી. તેથી ચેષ્ટાના પદો ચાલુ થયા તેને એકી સાથે બંને દેશના આચાર્યશ્રીઓએ, બંને દેશના મોટેરા સંતો, નાના સંતો અને હરિભક્તોએ આનંદભેર આ પ્રથાને આ નિયમને વધાવી લીધો. અને એટલે જ બંને દેશમાં આજે સેમ ચેષ્ટા ગાવાનો રિવાજ છે. આ રીતે સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ 5 વખત કથા વાર્તાનો પ્રબંધ કર્યો, 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ કર્યો અને રાત્રિએ ચેષ્ટના પદ બોલવા, ત્યાર પછી સુ વગેરે પ્રથાને બાંધી આ સત્સંગમાં પ્રવર્તાવી છે. આ વાત આપ બધા જાણો છો. વાલા ભક્તો, એક બીજી વાત આપની નજર સમક્ષ લાવું છું. ગોપાલ સ્વામીની મરજી અનુસાર પ્રેમાનંદ સ્વામીએ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા રચી અને સત્સંગમાં બંને દેશમાં ગાવાની શરૂઆત કરી. તેથી કવિ હૃદયો જે હતા સંપ્રદાયમાં, એમને આ રચના અતિશય પ્રિય લાગી અને શ્રીહરિની અને મોટા સંતોની ગમતી જણાણી, એટલે ત્યારબાદ અનેક સંતો કવિઓએ પણ ચેષ્ટાઓના પદો રચ્યા છે. 10 જેટલી ચેષ્ટાઓ સંપ્રદાયમાં તે વખતના સંતો ભક્તોની રચેલી છે. ગવાય છે એક જ, જે ગોપાલ સ્વામી અને સંતોએ પાસ કરી તે પ્રથમ શ્રીહરિને રે. પરંતુ આજ હું તમને એની યાદી આપી દઉં કોણે કોણે ચેષ્ટાઓ લખી છે એ. 1, તેમાં સૌ પ્રથમ પૂર્ણાનંદ સ્વામીએ ચેષ્ટાના વિવિધ રાગ ઢાળમાં 10 પદોની રચના કરી છે. પૂર્ણાનંદનો ગજો થયો ગઈ વેદની વાણી, સાસેર ઘીના કોગળા કરતા પીવા ન મળ્યું પાણી. એ ગજા ગઢવીએ એ તે દિવસે પૂર્ણાનંદ સ્વામી હતા અને આ ચેષ્ટાના પદો લખ્યા પછી એમનું કંઈક અપમાન થયું એટલે પાછા એ હતા એવા ગજો ગઢવી થયા હતા અને પછી પાછા છેલ્લે ભગવાનને પ્રાર્થના કરી પરમાત્માને પામ્યા હતા. આવું બધું જીવનમાં બનતું હોય, પણ એમણે લખેલા ચેષ્ટાના 10 પદો સત્સંગમાં ઉપલબ્ધ છે. 2, આધારાન સ્વામીએ શ્રીહરિની ચેષ્ટાના 20 પદોની રચના કરી છે એ છે. 3, ભૂમાનંદ સ્વામીએ શ્રીહરિની ચેષ્ટાના મોટા મોટા 8 પદોની રચના કરી છે. 4, સદગુરુ જ્ઞાનાનંદ સ્વામીએ, આ પોતે હિન્દી ભાષી હતા, શ્રીહરિની ચેષ્ટાના 15 પદોની હિન્દી ભાષામાં રચના કરી છે. 5, સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પુનઃ ધામમાં જતા પહેલા પોતાના ધ્યાન મંજરી ગ્રંથમાં 3-6 એમ 4 અધ્યાયમાં, એટલે કે 4 પ્રકાશમાં ફરીવાર નિજાનંદ માટે ચેષ્ટાની હિન્દી ભાષામાં રચના કરી છે. 6, સદગુરુ વાસુદેવ ચરણદાસ સ્વામીએ ઉર્ફે શ્રીહરિના હજુરી સેવક પાર્ષદ ગુમાનજી ભક્તે પોતાના લખેલા હરિચરિત્ર ચિંતામણી નામના ગ્રંથમાં કિરણ 106માં 110 દોહા ચોપાઈમાં શ્રીહરિની ચેષ્ટા કંડારી છે. 7, શ્રીહરિના હજુરી પાર્ષદ ભીમજી ભગતે શ્રીહરિ લીલા કમલ ભાસ્કર નામના પોતાના ગ્રંથમાં 52-57 એમ 6 મયુખમાં, એટલે કે 6 અધ્યાયથી શ્રીહરિની ચેષ્ટા અતિ ભાવ અને મહિમા સભર શૈલીમાં અતિ ઝીણવટપૂર્વક વિસ્તારથી લખી છે. એ રીતે જોતા તે ચેષ્ટા ખૂબ જ સુખદાયક કહી શકાય એવી છે પાર્ષદ ભીમજી ભગતની. હું આમાં તમને આ બધી ચેષ્ટાના થોડા થોડા અંશો લાવીને આપીશ. આ બધી ચેષ્ટાઓ અમે સારી રીતે વાંચી છે, વિચારી છે અને પ્રેમાનંદ સ્વામીની ચેષ્ટામાં જે કંઈ ખૂટતું હતું એ એડ કર્યું છે. તમને સાંભળવામાં બહુ સુખ આવશે. 8, સંવત 1897માં જન્માષ્ટમીના સમયા ઉપર, જન્માષ્ટમીનો સમયો ભરાણો હતો મૂળીમાં, એ મૂળીના સમયમાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી પધાર્યા હતા. તે સમયે દેવાનંદ સ્વામીએ આચાર્યશ્રીને એવું કહ્યું કે આ દલપતરામ ભણી ગણીને સારા કવિ થયા છે. કવિ દલપતરામની આ વાત આવી ત્યારે આચાર્યશ્રીએ તેમને છંદોમાં ચેષ્ટા ગૂંથવાનું કહ્યું કે તમે શ્રી હરિજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા છંદોમાં ગૂંથો. પછી કવિ દલપતરામે 20 કવિત છંદમાં હિન્દી ભાષામાં ચેષ્ટા ગૂંથી અને એ લખીને લાવ્યા અને આચાર્યશ્રીને બતાવ્યા. આચાર્યશ્રી એ જોઈને બહુ રાજી થયા અને દલપતરામને મૂળીના સમયમાં પાઘડી બંધાવી 97માં અને સત્સંગના કવિ તરીકે એમને સ્થાપ્યા. તો આ 8મી ચેષ્ટા દલપતરામે લખી અને વળી 9મી ચેષ્ટા એમણે લખી દલપતરામે. કવિશ્વર દલપતરામે પુરુષોત્તમ ચરિત્ર નામના નિજ ગ્રંથમાં 102 અને 103 આમ 2 અધ્યાયમાં હિન્દી ભાષામાં શ્રીહરિની ચેષ્ટા મધુર શૈલીમાં કંડારી છે. 10,
सतानंद स्वामी हरिवाक्य सुधा सिंधु अंतर्गत श्री हरि चेष्टा चिंतामणि संस्कृत भाषा में लखी है। आ रीते दस चेष्टाओ अपना संप्रदाय में है। अनेक संतो भक्तों श्रीहरि ने आ स्वाभाविक चेष्टाओ रची हशे, એમાંથી આજે સંશોધન કરતા અમોને માત્ર દસ ચેષ્ટાઓ પ્રાપ્ત થઈ છે જે આપની આગળ મેં શબ્દોમાં રજૂ કરી। એનો અભ્યાસ કરતા અમને અતિશય આનંદ આવ્યો છે અને આના ઉપરથી શ્રીહરિની સ્વાભાવિક લીલા ચેષ્ટા મહાત્મ્યની કથા અમે સંતોએ મળીને તૈયાર કરી છે। આ તમામ ચેષ્ટાઓમાં સૌથી મોખરે ચેષ્ટાના પદો પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીના છે જે આપણે રોજે ગાઈએ છીએ। તદુપરાંત આપના ધ્યાનમાં એક વાત લાવું છું, ભગવાન શ્રીહરિના અંગો અંગ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે અતિ સુશોભિત હતા અને મૂર્તિના તિલ ચિહ્નો પણ શ્રેષ્ઠ ભાગ્ય એવમ ઉત્તમ લક્ષણ અને સર્વોપરિતા સૂચવનારા હતા અને તેથી વચનામૃતના સંકલન કરતા મોટા સંતોએ પરથારામાં શ્રીહરિજી મહારાજની સ્વાભાવિક લીલા ચેષ્ટા ખૂબ ભાવથી આલેખી છે। તેની સાથોસાથ શ્રીહરિજી મહારાજની મૂર્તિમાં રહેલા દિવ્ય તિલ્લ ચિહ્નોને પણ અતિ દિવ્ય બુદ્ધિથી ભાવ વિભોર થઈને લખ્યા છે વચનામૃતના પરથારામ। શ્રીજી મહારાજની મૂર્તિના અંગો અંગમાં રહેલા આ તિલ ચિહ્નો વિશે તો સ્વાભાવિક લીલા ચેષ્ટાના પદોની સાથો સાથ ચિહ્ન ચિંતામણીના પદો પણ ખૂબ જ લખાયા છે। જેમ સ્વાભાવિક ચેષ્ટા લખાણી છે એમ ચિહ્ન ચિંતામણી પણ ખૂબ જ લખાણી છે અને કોઈક તો ચિહ્ન ચિંતામણી વગેરે નામથી ગ્રંથો રચ્યા છે, જેવા કે એક ચિહ્ન ચિંતામણી રચયિતા નિષ્કળાનંદ સ્વામી, આ ગ્રંથ છે। બે નારાયણ અંગ ચિંતામણી રચયિતા આધારાનંદ સ્વામી। ત્રણ ધ્યાન ચિંતામણી રચયિતા પૂર્ણાનંદ સ્વામી। ચાર ચિહ્ન સ્વભાવ પ્રકાશ રચયિતા પૂર્ણાનંદ સ્વામી। પાંચ શ્રીહરિ ધ્યાનાબ્જ ભાસ્કર રચયિતા શતાનંદ સ્વામી। નોંધ, શ્રીહરિ ધ્યાનાબ્જ ભાસ્કર ઉપર દિનાનાથ ભટ્ટે પ્રકાશમાળા નામની ટીકા કરેલી છે, સંસ્કૃત છે। વાલા ભક્તો, આટલા તો ચિહ્ન ચિંતામણી ઉપર લખાયેલા ગ્રંથો ઉપલબ્ધ અમને થયા, તે તમારી આગળ નામ લઈને કયા, બીજા કેટલાક હશે ખબર નહીં। અને કોઈ ઠેકાણે અલગ ગ્રંથ ન રચ્યો હોય ચિહ્ન ચિંતામણીનો, તો કવિહૃદયોએ પોતાના ગ્રંથોમાં તથા પદ્યોમાં અવારનવાર પ્રસંગોપાત વારંવાર પોતાના નિજાનંદ માટે ધ્યાનના સુખ માટે તિલ ચિહ્નોનું ખૂબ જ વર્ણન કર્યું છે, તેઓ પોતાના ગ્રંથમાં વર્ણવતા જ રહ્યા છે। એક વાત ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રોમાં નજર કરતા ઉડીને આંખે વળગે એવી છે, કઈ વાત તો સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના વિશે એમની સ્વાભાવિક લીલા ચેષ્ટા અને એમની મૂર્તિના તિલ ચિહ્નો જેવી સૂક્ષ્મ બાબત ઉપર અન્ય કોઈ અવતારના સંતો ભક્તોએ આટલું ઝીણવટપૂર્વક કદાચ લખ્યું હોય એવું ક્યાંય જાણ્યામાં મારે આવ્યું નથી કે જે સર્વાવતારી સ્વામિનારાયણના આશ્રિતોએ સ્વામિનારાયણ ભગવાન વિશે લખ્યું છે। આ શ્રીહરિની સ્વાભાવિક લીલા ચેષ્ટા અને શ્રીહરિની મૂર્તિના તિલ ચિહ્નો ઉપર લખાયેલા પદો ધ્યાન કરવામાં અતિ ઉપયોગી છે। એનું અવલંબન લઈને આ દિન સુધી સંતો ભક્તોએ શ્રીહરિજી મહારાજની મૂર્તિનું ખૂબ જ ધ્યાન કર્યું છે, કરે છે અને ભવિષ્યમાં કરશે અને આનાથી ખૂબ જ શ્રીહરિજી મહારાજનું સુખ પ્રાપ્ત કરાયું છે। આજ આપણે પણ આનાથી સુખી છીએ, સુખ એનું લઈએ છીએ અને આગળ થનારા ભક્તો સંતો પણ આ બધી સ્વાભાવિક ચેષ્ટા અને ચિહ્ન ચિંતામણીનું સુખ લૂંટતા રહેશે। એ જ રીતે આ બધા સાહિત્ય દ્વારા ભગવાનના ભક્તોને માનસી પૂજામાં ખૂબ જ સાનુકૂળતા સાથે સુખ પ્રાપ્ત થયું છે, માનસી પૂજા પણ આનાથી ખૂબ સારી થઈ છે। માટે લીલા ચિંતામણી અને ચિહ્ન ચિંતામણી ભગવદ્ આશ્રિતોને ધ્યાન કરવામાં અને માનસી પૂજા કરવામાં અતિ ઉપયોગી સાબિત થયેલ બાબત છે। ગોપાલ સ્વામીની મરજી અનુસાર રચાયેલા આ પ્રથમ શ્રીહરિને રે વગેરે શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાના અને ચિહ્ન ચિંતામણી વગેરે પદો આજ દિન પર્યંત સત્સંગમાં નિત્ય સાંજે મંદિરે અને સમયની અનુકૂળતાએ મોટે ભાગે ઘરે ઘરે દેશ વિદેશમાં બધે જ ગવાય છે। આ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા લીલા ચેષ્ટાને સંપ્રદાયમાં પરંપરાથી પ્રાંત અનુસારે નામથી બોલાવાય છે। કોઈક એવું બોલે ચેષ્ટા, કોઈક એવું બોલે નિત નિયમ,
કોઈ કેવું બોલે નિયમ ચેષ્ટા, કોઈ કહેશે સભા ચેષ્ટા, કોઈ કહેશે સ્વાભાવિક ચેષ્ટા, કોઈ કહેશે લીલા ચેષ્ટા, અને કોઈ કહેશે શ્રીહરિની ચેષ્ટા. આવા આવા શબ્દોથી બોલવામાં અને ઓળખવામાં આવે છે આ સ્વાભાવિક ચેષ્ટાને. કોઈ કહેતા હોય છે કે હું ચેષ્ટા કરીને આવું, તો કોઈ કહે મારે નિત નિયમ બાકી છે, તો કોઈ એવું કહે નિયમ ચેષ્ટા કરવા હાલો ને, તો કોઈ એમ કે સભા ચેષ્ટા નથી આવું, તો કોઈ એમ કે સ્વાભાવિક ચેષ્ટા બોલવાનો મારે નિયમ છે. લીલા ચેષ્ટા તો રોજ કરવી જોઈએ, શ્રીહરિની ચેષ્ટા રોજ ગાવા જેવી છે. આવા આવા અલગ અલગ શબ્દો આજે પણ સંપ્રદાયમાં કેટલાક ગામોમાં ધામોમાં સાંભળવા મળે છે. એક સ્પષ્ટતા કરતા મને આનંદ થશે કે આ શ્રીહરિની સ્વાભાવિક લીલા ચેષ્ટાની બધી જ ક્રિયાઓ કોઈ પણ આશ્રિતોને માટે બેઠે બેઠી ઉપદેશ તરીકે ગ્રહણ કરાય એવી નથી. આપણે આમ કરવા માંડવું એવો આનો અર્થ થતો નથી. કેમ જે તે આપણને આપેલો ઉપદેશ નથી, એ એમની સહજ સ્વભાવે થયેલી માનુષી લીલા છે, માટે તે બધી આપણે અનુકરણીય નથી. પણ હા, ઘણી ચેષ્ટાઓમાંથી પ્રેરણા લેવા જેવું તો છે જ, પરંતુ બેઠું અનુકરણ કરવા જેવું નથી. માટે તેનું બેઠું અનુકરણ નહીં કરતા ઘટિત પ્રેરણાઓને લઈને આપણા જીવનને પરમાત્મામાં જોડવું, આપણો જીવ ભગવાનમાં જોડવો, અને ખાસ તો આ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા સર્વને નિજ આત્મકલ્યાણ માટે સદા જ્ઞેય છે એવમ ધ્યેય છે. આટલો સાર છે. કારણ કે પરમાત્મા કરે એમ આપણે કરવાનું હોતું નથી, એમણે કહ્યું હોય તેમ કરવામાં જ આપણું કલ્યાણ છે. માટે ચેષ્ટા જાણવી, ગાવી, સંભાળવી, બરોબર? તો હાલો,
પ્રથમ શ્રી હરિ ને રે ચરણે શીશ નમાવુ, નવતમ લીલા રે નારાયણ ની ગાવુ, મોટા મુનિવર રે એકાગ્ર કરી મને જેને કાજે રે, સેવે જાય વન્ને આસન ખાધી રે, ધ્યાન કરીને ધારે જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની સુનતા સદની રે, ભીખ મટાડે જમની ગાઉ ગે તેરે, હરિના ચરિત્ર મારી પાવન કરજો રે, પ્રભુની બુદ્ધિ મારી સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ ત્યારે તુલસી માળા રે, કર લઈ ફેરવે ત્યારે રમ કરતા રે, સાજીવ ને રૂપાળા કોઈ હરિ જન્મી રે, માંગી લઈને માળા બેવડી રાખી રે, બબે મણકા જોડે ફેરવે કાણી રે, કઈક માળા તોડે વાતો કરે રે, રમુજ કરીને હસતા ફેરી કરી રે, માળા કરમા ઘસતા ત્યારે કમળને સ્વામી પ્રેમાનંદે બહુના.
આ પહેલા પદનો આપણે સ્વાદ માણવો છે. પ્રથમ શ્રીહરિને રે ચરણે શીશન માવું, નવતમ લીલા રે નારાયણની ગાવું. પ્રેમાનંદ સ્વામી નમસ્કાર કરવાથી ચેષ્ટાનો આરંભ કરે છે. તે પ્રેમાનંદ સ્વામીની સમહિમતા છે, અહમ શૂન્યતા છે એ દેખાય આવે છે. અહમ શૂન્ય હોય એ માણસ નમસ્કાર કરી શકે, મહિમા જેને હોય એ વંદન કરી શકે. વળી પહેલો શબ્દ પ્ર છે, પ પાવન ગણાય છે, પરમેશ્વરનો પ ગણાય છે, પ્રેમનો પ ગણાય છે. પથી પ અક્ષરથી આરંભ કર્યો અને પ્રથમ શબ્દથી આ ચેષ્ટાનો સ્વામી આરંભ કર્યો છે. વાલા ભક્તો, માથું નમાવીને દંડવટ કરીએ પ્રણામ કે નમસ્કાર કરવાથી અહંકાર ઘટે છે. અહંકારી માણસ નમી ન શકે, દંડવટ એનાથી થાય નહીં, અને બહુ વિચાર થાય,
પણ જેનામાં અહંકાર નથી, અથવા તો જેને ભગવાનનો કે સંતનો મહિમા થાય અને જો એ દંડવટ કરે, વંદન કરે, તો અહંકાર ઓછો થાય. અહંકાર ગહાય, એને બહુ ભી પડે, અને જેટલો અહંકાર ઓછો થાય એટલું દાસપણું દઢ થાય છે. પ્રેમાનંદ સ્વામી ચેષ્ટાના આરંભમાં પુરુષોત્તમ નારાયણની નવતમ લીલા ગાવાની પ્રતિજ્ઞા લે છે. નવતમ લીલા રે નારાયણની ગાવ, એવી એક પ્રતિજ્ઞા લે છે કે હું ગાઉં છું એમ. નવતમ એટલે શું? થોડો એ શબ્દ જોઈ લઈએ. જેનાથી બીજું કોઈ ઉત્તમ ન હોય, ન ઉત્તમ નવતમ, એને નવતમ કહેવાય. અર્થાત શ્રેષ્ઠ. બીજું અત્યંત નવીન હોય, સર્વકાળમાં તાજું તાજું ખીલેલું ને ખીલેલું રહે, એને નવતમ કહેવાય. ત્રીજું તમ એટલે અંધારું, ઉત્તમ એટલે મૂળ માયાનું શ્રેષ્ઠ અંધારું, ભારે અંધારું. એવો માયારૂપ અજ્ઞાનરૂપ અંધકાર જેમાં નથી, એટલું જ નહીં પરંતુ એવા અંધારાને જે નાશ કરી શકે છે એને નવતમ કહેવાય. એવી નવતમ લીલા શ્રી હરિજીની લીલા ચેષ્ટાને ભક્તજનો ગમે એટલી વાર ગાય, છતાં ક્યારેય તે જૂની નથી થતી અને સૌને નવો નવો આનંદ રોજે રોજ આપે છે, રોજે રોજ નવું સુખ આપે છે. માટે નવતમ, માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હું શ્રીહરિની નવતમ લીલા ગાઉં છું. શ્રીહરિની અનેક લીલાઓ છે, જેમ કે સ્નાન લીલા, વસ્ત્ર પરિધાન લીલા, ભોજન લીલા, પીરસણ લીલા, હાસ્ય વિનોદ લીલા, રીસાવાની લીલા, રંગોત્સવ લીલા, રાસોત્સવ લીલા, ઘોડા ખેલવવાની લીલા, વઢવાની લીલા, સન્માન કરવાની લીલા, દિવ્ય દર્શન દેવાની લીલા, નવરસ દ્યોતક લીલા વગેરે વગેરે ઘણી બધી લીલાઓ છે. તેમજ શ્રીહરિજી મહારાજનું સૂઈ જવું, જાગવું, ઉઠવું, બેસવું, ચાલવું, હરવું ફરવું, દૈહિક ક્રિયાઓ કરવી, બાથરૂમ જવું, સંડાસ જવું, હાથના લટકા, નેણના મટકા વગેરે વગેરે મહારાજની પ્રત્યેક ક્રિયાઓ નવતમ ચેષ્ટા છે, જીવના કલ્યાણ કરનારી. આ રીતે શ્રીહરિજી મહારાજના સર્વ હલન ચલનને નવતમ લીલા ચેષ્ટા કહેવાય છે. આ બધી જ ચેષ્ટાઓ ગાવા સાંભળવા જેવી છે, કેમ જે એ જ સહુ જીવોને માટે સુખ છે, શાંતિ છે અને કલ્યાણ છે, અર્થાત કલ્યાણનો રાજમાર્ગ છે. વાલા ભક્તો, ઘનશ્યામ લીલામૃત સાગરમાં એવું કહ્યું છે કે ભગવાનના જે ચરિત્રો છે એનો મહિમા જાણવો જોઈએ. એમાં સર્વા અવતારી જે પુરુષોત્તમ નારાયણ છે એનો મહિમા તો એના આશ્રિતો, એ સર્વા અવતારીના સેવકો, એ ઉપાસકો એ ખાસ જાણવો જોઈએ. આપને સંભળાવું ઘનશ્યામ લીલામૃત સાગરની આ બેઠી પંક્તિઓ.
ભાગવત થકી કોટી ખાણો ફળ મળે આ ચરિત્ર
નક્કી કરેલી વાત
આ તો અવતારી ના ચરિત્ર ભાગવત થકી કોટિ ખાનું ફળ મળે આ ચરિત
માટે વાલા ભક્તો ચેષ્ટા બોલવી રોજ બોલવી બહુ મોટો મહિમા છે પરંતુ થોડો આપણામાં આવો મહિમા આપણે જાણ્યો ન હોય એટલે રોજ ચેષ્ટા ગાવાનો ઉત્સાહ ના રહે પણ અહીં શિબિર જેવામાં આવ્યા હોઈએ અહીં રોજ સાંજે ચેષ્ટા થતી હોય છે બધા બોલતા હોય છે જોકે અહીં તો મોટા ભાગના ભક્તો ઝટપટ જમી કારવીને આટા મારવાનું ગપ્પા મારવાનું છોડી અને ચેષ્ટામાં આવી જતા હોય છે બહુ મોટું કુંડાળું ચેષ્ટા બોલતું હોય છે ચેષ્ટાનો લાભ લેતા હોય છે ભાગ્યશાળી છીએ આપણા કલ્યાણ માટે આપણે રોજે ચેષ્ટા બોલીએ છીએ બાકી ધીરે ધીરે નિયમો ઘસાતા જતા હોય છે ઘણા મંદિરોમાં ચેષ્ટા બંધ થઈ ગઈ છે ઘણા ઘરોમાં ચેષ્ટા બંધ થઈ ગઈ કે અમે દાદા દાદી કરતા હતા ચેષ્ટા અમે તો અમને કોઈને આવડતું નથી અમે કંઈ કરતા સત્સંગ આવી ગયો કુટુંબમાં જે મંદિરમાં ચેષ્ટા થતી હતી પછી એક જણો રહ્યો ને પછી એ મરી ગયો એટલે વાંહે બંધ થઈ ગયો એવું બને લોકોને રસ ન હોય પણ હવે આ ચેષ્ટા 3D એનિમેશનમાં બહાર પડે છે આ ચેષ્ટાની આપણે વિશેષ કથા કરીને એનો મહિમા ઉઠાવીએ છીએ શાયદ સંપ્રદાયમાં જે અત્યારે ચેષ્ટા ગવાઈ રહી છે એના કરતાં ઘણી બધી ઘણા વ્યક્તિઓમાં ઘરે ઘરે મંદિરે ચેષ્ટા ગવાતી થશે એક મોટો ઝવાળ આવશે ખૂબ એમાં વધારો ઉમેરો થશે આનાથી એવી મારા દિલમાં આશા છે વાલા ભક્તો પ્રભુ પ્રેમની પરીક્ષા શું હું અને તમે એમ કહીએ છીએ કે મને ભગવાનમાં હેત છે પણ એની કસોટી શું હેત છે એની ખાતરી શું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય કે આ ભાઈ આ બાઈ ભગવાનમાં જોડાણા છે એને ભગવાનમાં હેત છે તે કેમ ખબર પડે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનમાં જે જોડાણો હોય એને ભગવાનના ચિહ્ન ચરિત્રને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં સ્વામીએ તો રાત દિવસ એ લોકો ભગવાનનું સ્મરણ કરે એમ કહે છે સ્વામી તો આવું કહે છે ચિહ્ન ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટા ત્રણ વસ્તુ લખી તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં રાત દિવસ એને કાં તો ભગવાનનું ચરિત્ર સંભાળતો હોય કાં ચિહ્ન સંભાળતો હોય કાં મહારાજના કાંઈ લટકા મટકા રૂપી સ્વાભાવિક ચેષ્ટા યાદ કરતો હોય આવું કર્યા વગર એને રહેવાય નહીં સહજથી આ કરે ત્યારે જાણીએ જે ભગવાનમાં જોડાણો છે ચલો આપણે અહોરાત્રિ આને કે 24 કલાક આવી રીતે ભગવાનના સ્મરણને કર્યા વગર ના રહી શકતા હોઈએ તો ખેર ધંધા પાણીમાં ડૂબી જતા હોય વ્યવહાર સંસારમાં વિષયમાં જવા દે પણ કમસે કમ સાંજે તો 1.5 કલાક કાઢીને આ કરીએ મારા વાલાઓ સાંજનું તો નિયમ રાખીએ આપણા સંતો પાર્ષદો ધરમ ભગત 3 વર્ષથી આમાં રાત દિવસ મહેનત કરે છે અમે બધાએ ભેગા મળીને એમને સુધારા વધારા કરાવી કરાવી કરાવીને બહુ હેરાન કર્યા છે પરંતુ ધરમ ભગતની એમની 3D એનિમેશન વાળી ટીમે કંટાળ્યા વિના બહુ પ્રેમથી રાત દિવસ મહેનત કરી છે
ક્યારેક તો હું બહુ વઢું તો રોઈ લે, ભગત રોવે કે ગુરુજીને ગમે એવું હું કરી શકતો નથી, મારાથી થતું નથી. હું એને કહું કે આવો જ ગાલે ખાડો પડવો પડે, હોઠ આવા જ હોવા જોઈએ, આંખ આવી જ થવી જોઈએ, એ મહેનત કરે, આ આમ જ હોવું જોઈએ. મહારાજ નાવા બેસે ને માથે પાણીનો લોટો રેડે એટલે મહારાજનો ચાંદલો તિલક પાણીની સાથે ઓગળીને હેઠે આવવા જોઈએ, ભૂસાવવું જોઈએ ચાંદલો તિલક. રિયાલિટી સાક્ષાત ખડી થવી જોઈએ. ધોતી આમ જ નીચોવે મહારાજ, ખેસ આમ જ નાખે, આમ જ હાલે, તિલચીન આ રીતે, આવી રીતે, અહીંયા ત્રિવળી આ રીતે, આમ જ થવું જોઈએ. ઘણીક વસ્તુ એવી છે કે એ આબેહૂબ એવી ના કરી શકે એને દુઃખ થાય, ક્યારેક એવું થઈ જાય હું ગુરુજીને રાજી નહીં કરી શકું. પરંતુ ભગત ઉપર અમે બહુ રાજી થયા છીએ. થ્રીડી એનિમેશનમાં 15 જેટલા એના માસ્ટરો જુદી જુદી બાબતના નિષ્ણાતો કામ કરે છે. એમાં સારા સારા ભણેલા ગણેલા 3D એનિમેશન શીખેલા માસ્ટરો પણ ધરમ ભગત પાસેથી શીખે છે. ભગવાને એવા એ ભગતને આમાં તૈયાર કર્યા. બહાર કોઈ કંપનીમાં જાય લાખો રૂપિયા પગાર માસિક મળે એમ. વાલા ભક્તો, ઘણા સત્સંગી ભક્તોએ પણ એમાં સેવા કરી છે. અમારે સુરતનો મનોજ ખાસ એમાં મદદ કરવા માટે જ ઘણો સમય રહ્યો હતો, પછી સંજોગો વસાત ના જાજી સેવા કરી શક્યો. પણ જે જે આપણા સત્સંગીઓ છોકરાઓ આવું બધું કામ શીખ્યા છે એ બધાનો પણ આવા સારા કામમાં સાથ સહકાર મળે છે અને હવે વિશેષ મળશે. વાલા ભક્તો, આવો જ્યારે આ ચેષ્ટાનો મહિમા છે ત્યારે આપણે બધાએ એનો ખૂબ લાભ લેવો જોઈએ એવું મારું કહેવું છે. તો જ આપણને ભગવાનમાં હેત કહેવાય, ભગવાનનો મહિમા કહેવાય, ભગવાનમાં જોડાણા ગણાય. એક વાત કરીને અહીં પૂરું કરીશ. ચેષ્ટા જ્ઞાનથી થતી દિવ્ય અનુભૂતિ. એકવાર ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે શ્રીહરિજી મહારાજનું દર્શન ન હોય તેને તેનું અનુસંધાન કેમ રાખવું? જેણે મહારાજને જોયા છે, મહારાજ હારે ફર્યા છે, રહ્યા છે, મહારાજના તિલ ચિહ્ન ચરિત્ર લટકા મટકા સ્વાભાવિક ચેષ્ટા પોતાની આંખે જોઈ છે, એ તો એ બધું ચિંતવે. પણ જેને મહારાજનું દર્શન નથી એને એનું અનુસંધાન કેમ રાખવું? એવું ગુણાતીતાનંદ સ્વામીને કોકે પૂછ્યું હતું. સ્વામી એની રીતે ઉત્તર આપશે, પણ મને જો તમે પૂછો તો હું કહીશ કે ચેષ્ટાનું 3D એનિમેશન જોઈ લેજો. એટલે તમારે કેમ ચિંતન કરવું એને કોઈને પૂછવું નહીં પડે. કેમ ધોત્યો નિસવતા, કેમ સ્નાન કરતા, કેમ હાલતા, કાંઈ કોઈને નહીં પૂછવું પડે. બધું એમાં આબે હૂબ ખડું કર્યું છે. કેમ છીક ખાતા, કેમ હૂતા? ગુણાતીતાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો કે જેને મહારાજનું દર્શન ન થયું હોય તેને મહારાજના જ્યાં જ્યાં લીલા ચરિત્ર ગુણ કયા હોય ગ્રંથોમાં તે સાંભળવા, હંભારવા, તથા મહારાજના ચિહ્ન ને ચેષ્ટા હંભારવા, એમ કરતા કરતા મહારાજ સાથે એકતા થાય, પછી તો બધું દેખાય એમ કહેવું સ્વામી. જેમ કાચ હેઠે છાણામાં અગ્નિ લાગે તો કાચ અગ્નિરૂપ થાય,
હોય, કાચ હોય એની હેઠે તાપ કરો તો કાચનો સ્વભાવ છે, તરત અગ્નિ પકડી લે, તરત જ કાચ તપી જાય, લાલ થઈ જાય. તેમ શ્રીહરિજી મહારાજની ચેષ્ટા અને ચરિત્રો સંભાળતા સંભાળતા મહારાજમાં જીવાત્માને એકતા થઈ જાય છે. પણ પંચ વિષયનો નિષેધ કરીને જે અનુસંધાન રાખે છે તેને જ ખરેખરું અનુસંધાન રહે છે, નહીંતર પંચ વિષય આખું કામ બગાડ નાખે. મહારાજ સાથે એકતા થવા ન દેવા પાપી જો કોઈ હોય તો એ પંચ વિષય છે, એટલે કે પંચ વિષયમાં આસક્તિ. એને ટાળીને જો મહારાજની મૂર્તિનું આ રીતે અનુસંધાન રાખે તો મૂર્તિ એના આત્મામાં તદાકાર થાય. આવું સ્વામીએ કહ્યું. વાલા ભક્તો, આપણે અહીંયા આટલું રાખીશું. બપોર પછી પ્રથમ શ્રીહરિને રે એની આગળ કથા કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ.